ગમઃ આ સૂત્ર છે. હવે સૂત્રમાં શું કહે છે? પ્રમાણ અને નય એ વસ્તુને જાણવાના અધિગમ છે. આખું વાક્ય એનો અર્થ સૂત્રનો એમ થાય. ચલો એક એક પોઈન્ટ લઈએ. આપણે પ્રમાણની ચર્ચા ચાલુ કરી હતી. પ્રમાણના ઘણા બધા આપણે પોઈન્ટ જોયા હતા, યાદ છે? લાસ્ટ ટુ લાસ્ટ સન્ડે પ્રમાણ સંબંધી ઘણા બધા પોઈન્ટ જોયા હતા. આજે થોડીક ચર્ચા પ્રમાણની કરીને, પછી નયની ચર્ચા કરીને, પછી સમય રહેશે તો આગળ ચર્ચા આપણે વધારશું. આપણે ગયા વખતે વાત કરી હતી, ચાર શબ્દ આપણે, ચાર નહીં છ શબ્દ મુખ્ય ભણવાના છે આ સૂત્રમાં. ઘણી બધી ટીકા લાંબી છે આમાં, 29 પોઈન્ટ છે. તમે જોજો ટીકા ખોલીને, 29 પોઈન્ટ દ્વારા આખા સૂત્રનો અર્થ કર્યો છે. એમાં પ્રમાણ નહીં, પછી સમ્યક અને એકાંત, મિથ્યા અને એકાંત, સમ્યક એકાંત, મિથ્યા એકાંત, આવી રીતના બધા શબ્દોનો અર્થ કરવાનો છે, સમજવાનો છે. હવે જો સૌથી પહેલા પ્રમાણ અને નય દ્વારા વસ્તુ જણાય છે, વસ્તુને જાણવાના અધિગમ એટલે ઉપાય, અધિગમ એટલે જ્ઞાન. વસ્તુ, વસ્તુ એટલે પદાર્થ. કયા પદાર્થ? તો કે સાત તત્વ. આપણે એક એક પર ઘટિત કરશું, બધા પર તો નહીં થાય, પરંતુ એકાદ લઈને આપણે ઘટિત કરશું. પ્રમાણ અને નયથી એ પદાર્થને કેવી રીતના જણાય છે? પ્રમાણ અને નય દ્વારા શું જણાય છે? તો કે પદાર્થની જાણકારી થાય છે, સાધન છે. એક એક પોઈન્ટ જુઓ. હવે પ્રમાણ અને નય શું છે? વસ્તુને જાણવાના સાધન છે, ઉપાય છે. સાધન શબ્દ પરફેક્ટ છે, સાધન. વસ્તુ પ્રમાણ અને નય દ્વારા જણાય છે. બીજી રીતે કહીએ તો વસ્તુનો નિર્ણય, કોઈ પણ વસ્તુનો નિર્ણય, દ્રવ્ય ગુણ પર્યાયાત્મક હોય, સાત તત્વ હોય, રત્નત્રયનો ભાવ હોય, કોઈ પણ પદાર્થ, સાત તત્વ, ચાર વસ્તુ બોલું છું, સાત તત્વ, છ દ્રવ્ય, સાત તત્વ. તત્વ કેટલા? સાત. દ્રવ્ય કેટલા? છ. પદાર્થ કેટલા? નવ. અને અસ્થિકાય, ગ્રંથનું નામ છે ને પંચાસ્થિકાય, તો અસ્થિકાય પાંચ. ખ્યાલ આવે છે? પાંચ અસ્થિકાય, છ દ્રવ્ય, સાત તત્વ અને નવ પદાર્થ. હવે આ ચાર વસ્તુ જે બોલી એમાં નવ પદાર્થમાં જીવ પદાર્થ, સાત તત્વમાં જીવ તત્વ, પંચાસ્થિકાયમાં જીવ નામક અસ્થિકાય અને છ દ્રવ્યમાં જીવ નામક દ્રવ્ય. ખ્યાલ આવે છે? ચાર વસ્તુ. તે પ્રયોજનની સિદ્ધિ જીવના આશ્રયથી થવાની છે. એટલે એને સમજવા માટે, એ પદાર્થને સમજવા માટે, દ્રવ્યને સમજવા માટે, અસ્થિકાયને સમજવા માટે, તત્વને સમજવા માટે, એ ભાવને સમજવા માટે બે સાધન કીધા. કયા બે સાધન કીધા? એના વડે જ વસ્તુ જણાશે, સમજાશે, એનો નિર્ણય થશે, અને પછી જે આખી વિધિ છે વિધિ દ્વારા પ્રયોજનની સિદ્ધિ થશે. હવે બે વસ્તુ, બે સાધન કયા કીધા? પ્રમાણ અને નય, બરાબર. ચલો હવે આપણે ચર્ચા આગળ વધારીએ. એક વાત આ થઈ ગઈ, હવે બીજી વાત જુઓ. સૌથી ઇમ્પોર્ટન્ટ આપણે પ્રમાણના જે પોઈન્ટ લાસ્ટ ટાઈમ રહી ગયા હતા એ જોઈએ. જો પ્રમાણ અને નય એ જ્ઞાનના અંશ છે. સૌથી પહેલી વાત, પ્રમાણ અને નય એ કોના અંશ છે? જ્ઞાનના ભેદ છે, જ્ઞાનના અંશ છે, જ્ઞાનનું પ્રણમન છે, જાણવાની પદ્ધતિ છે. પ્રમાણ અને નયના ભેદ સાંભળજો બહુ ખરેખર. આ સૂત્ર તત્વાર સૂત્રના પહેલા અધ્યાયનું કે તમે આખા તત્વાર સૂત્રનું કહો તો આ સૂત્ર બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આ સૂત્ર સમજાશે ને, આ સૂત્રનો ભાવ સમજાશે, પ્રમાણ અને નયનું સ્વરૂપ સમજાશે, તો પ્રયોજનની સિદ્ધિ બહુ સહેલાઈથી થશે. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચન બહુ સહેલાઈથી સમજાશે. ચલો જલ્દી, વધારે ભૂમિકા ના બાંધતા વિષય લઉં છું, કારણ કે વિષય ઘણો બધો છે. તો પહેલી વાત તો લીધું, વસ્તુમાં પ્રમાણ અને નયના કોઈ ભેદ નથી, પદાર્થમાં પ્રમાણ નયના ભેદ નથી. સમજો ધ્યાનથી, પ્રમાણ અને નયના ભેદ જ્ઞાનમાં પડે છે. સમજાઈ? એક વાત સમજાઈ જલ્દી. વસ્તુમાં, જીવ નામક પદાર્થમાં, ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મામાં, અનંત ગુણાત્મક જે આત્મા છે એમાં પ્રમાણ નયના કોઈ ભેદ નથી. પ્રમાણ નયના ભેદ જ્ઞાનમાં લાગુ પડે છે, એ જ્ઞાનના ભેદ છે. કારણ કે નિર્ણય જ્ઞાન કરે છે, હેગ એ ઉપાદેય જ્ઞાન કરે છે, મુખ્ય ગૌણ જ્ઞાન કરે છે. એટલે પ્રમાણ અને નયના ભેદ જ્ઞાનમાં. એક પોઈન્ટ. બીજો પોઈન્ટ, ચલો જલ્દી જલ્દી મારી સાથે રહેજો, ઘણો બધો વિષય આવશે. બીજો પોઈન્ટ, પ્રમાણ પાંચેવ જ્ઞાન, પાંચ જ્ઞાન છે ને, જ્ઞાનની પાંચ પર્યાય, પાંચ જ્ઞાન એટલે પાંચ જ્ઞાનની પાંચ પર્યાય છે ને, મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ, મન પર્યાય અને કેવળ. તો પાંચેવ જ્ઞાન જે છે, પાંચેવ જ્ઞાન એ પાંચેવ જ્ઞાન પ્રમાણ રૂપ છે. પાંચેવ જ્ઞાન પ્રમાણ છે. ઓકે, પહેલા તો પ્રમાણ નો અર્થ, લાસ્ટ ટાઈમ આપણે કહ્યું તો કોઈને યાદ છે પ્રમાણ નો અર્થ કર્યો હતો? પ્રમાણ એટલે સમ્યક જ્ઞાન, પ્રમાણ એટલે સાચું જ્ઞાન, પ્રમાણ એટલે ભૂતાર્થ જ્ઞાન, વાસ્તવિક જ્ઞાન, સાચું જ્ઞાન, ખરું જ્ઞાન, એને પ્રમાણ જ્ઞાન કહેવાય. તો પાંચેવ જ્ઞાન સાંભળજો, આ મંત્ર બહુ ઇમ્પોર્ટન્ટ છે. પાંચેવ જ્ઞાન પ્રમાણ છે, સૂત્રમાં ટીકામાં છે, વાંચજો. પાંચેવ જ્ઞાન પ્રમાણ છે એટલે કે સમ્યક જ્ઞાન છે. મતિ જ્ઞાન, શ્રુત, અવધિ, મન પર્યાય અને કેવળ, સમ્યક દર્શન. કારણ કે પ્રમાણ અને નયનો જન્મ સમ્યક દર્શન થતા થાય છે. મિથ્યાદ્રષ્ટિજીને પ્રમાણ અને નય જ્ઞાન નથી, એનું જ્ઞાન તો અજ્ઞાન છે, કુજ્ઞાન છે, મિથ્યા જ્ઞાન છે, ખ્યાલ આવે છે. અને કેવડી ભગવાનને નહીં લાગુ નથી પડતો. નહીં કોને છે? પ્રમાણ નહીં, એ સમ્યક દ્રષ્ટિ. સમ્યક દર્શન થતા થોડું થિયરી છે, પરંતુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. થોડું આપણે એમાંથી પ્રેક્ટિકલ પણ લેશું, પણ થોડું પેલા ભેદ સમજો. પ્રમાણ અને નહીં, પેલા તો શું કીધું, વસ્તુમાં આ ભેદ નથી. કોના અંશ છે? તો કે જ્ઞાનના અંશ છે. સેકન્ડ વાત શું કીધી? કે પાંચેવ જ્ઞાન પ્રમાણ રૂપ છે. મતિ, શ્રુત, અવધિ, મન પર્યાય અને કેવળ, આ પાંચેવ જ્ઞાન પ્રમાણ રૂપ છે. પણ નહીં, શ્રુત જ્ઞાન છે, શ્રુત જ્ઞાન એ પ્રમાણ રૂપ પણ છે ને નહીં રૂપ પણ છે. થોડુંક સમજો, સમજાયો પોઈન્ટ? સમજાયો? હા, રિપીટ કરું છું, ફરીથી બોલું છું. પાંચેવ જ્ઞાન પ્રમાણ છે, સમ્યક જ્ઞાન છે. કેવળ જ્ઞાન પ્રમાણ છે કે નહીં? સમ્યક જ્ઞાન છે કે નહીં? બરાબર છે કે નહીં? પરંતુ જે શ્રુત જ્ઞાન છે, મતિ, શ્રુત, શ્રુત જ્ઞાન છે, શ્રુત જ્ઞાન એ શ્રુત જ્ઞાન પ્રમાણ રૂપ પણ છે અને શ્રુત જ્ઞાન નહીં રૂપ પણ છે. તો નહીં, નહીં ના ભેદ, નહીં ના ભેદ પાંચ જ્ઞાનમાંથી ખાલી શ્રુત જ્ઞાનમાં પડે. થોડી વાત નવી તો નથી, નવી નથી ને, સાંભળી છે બધી વાત. નહીં ના ભેદ હું લઉં છું, આખો વિષય લઈશ, ઉદાહરણ લઈશ, બધું લઈશ, ભેદ પ્રભેદ બધું. અગેન જલ્દી, ચાર પાંચ પોઈન્ટ થઈ ગયા જલ્દી. નહીં ના ભેદ તેમાં લાગુ પડે શ્રુત જ્ઞાન. તો શ્રુત જ્ઞાન પ્રમાણ રૂપ પણ છે અને નહીં રૂપ પણ છે, આ એક વાત છે. અને પાંચેવ જ્ઞાન, પાંચેવ જ્ઞાન પ્રમાણ છે. પ્રમાણનો અર્થ, પ્રમાણ જ્ઞાનનો અર્થ, પ્રમાણ જ્ઞાનનો અર્થ પહેલા તો સામાન્ય અર્થ સમ્યક જ્ઞાન. હવે એની પરિભાષા એ જાણે કેવી રીતના, એની શું પદ્ધતિ છે, બધી વાત છે. અને પ્રમાણનો અર્થ શું કહ્યો હતો? આપણે પરિભાષા જોઈ હતી પ્રમાણ જ્ઞાનની, તમને યાદ હોય તો પરિભાષા જોઈ હતી. સચ્ચે જ્ઞાન કો, ના બહુ સરસ, સચ્ચે જ્ઞાન કો, આ આપણે ગ્રંથમાંથી લીધી છે આ પરિભાષા. એ સૂત્ર છે ને, સ્લાઇડ 133 છે, જો સ્લાઇડ 133 સ્લાઇડમાં છે. સચ્ચે જ્ઞાન કો, નિર્દોષ જ્ઞાન કો, અર્થાત સમ્યક જ્ઞાન કો પ્રમાણ કહેતે. આપણે લાસ્ટ ટાઈમ બહુ બધા પોઈન્ટ જોયા હતા પ્રમાણના, પ્રમાણ જ્ઞાનની પરિભાષા કેવી રીતે જાણે છે, કોને જાણે છે, કઈ પદ્ધતિથી જાણે છે, ક્યારે એનો જન્મ થાય છે, બધી વાત આપણે જોઈ લીધી. હમણાં તો એવું લાગે છે એટલા બ્લેન્ક લાગે છે જ્યારે પહેલી વાર સાંભળતા. કાંઈ વાંધો નહીં, યાદ થઈ જાય છે ને, દિવસ બધા ઘણી બધા ગયા જાય છે એટલે કદાચ ભૂલી જતા હશે. રિવિઝન કરશો તો નહીં ભૂલો, રિવિઝન કરવું જરૂરી છે. આ બધા વિષય એવા છે, પહેલો અધિકાર હવે આખો એવી રીતના છે. બીજા અધિકારમાં ઘણી બધી વાતો એવી આવશે કે જે આપણે શીખી છે. બીજા અધિકારમાં પાંચ ભાવથી જ વાત ચાલુ થાય છે. પાંચ ભાવનો વિષય આપણે થઈ ગયો છે, પાછો લેશું. ચલો જલ્દી, તો પાંચેવ જ્ઞાન શું કીધું? પહેલો પોઈન્ટ કે વસ્તુમાં પ્રમાણ અને નહીંના ભેદ હોતા. પ્રમાણ અને નહીં કોના અંશે? જ્ઞાનના, જ્ઞાનના જાણવાની પદ્ધતિનું નામ પ્રમાણ અને નહીં છે. બે સાધન છે આપણી પાસે, બે સાધન દ્વારા આપણે વસ્તુનો નિર્ણય કરીએ. અરે આ તો આત્માની વાત છે. લૌકિકમાં પણ છદ્મસનું જે જ્ઞાન છે, ભલે સાચું પ્રમાણ અને નહીં નથી, પણ છદ્મસનું જ્ઞાન છે ને લૌકિકમાં પણ પ્રમાણને નહીં રૂપે પ્રવર્તે. સયોક્ષમ જ્ઞાન, છદ્મસનું જ્ઞાન. જેવી રીતના તમે ઘરે શું લાવો? આખી કેરી, કેરી લાવો ને, કેરી જો તમે જયારે બજારમાં જુઓ તો આખી કેરી જુઓ છો ને, અને પછી તમે એને સૂંઘો, નહીં સમજાયું, સ્મેલ લો ને, સ્મેલ, તો શું કહ્યું એ? કે આખી કેરીમાંથી, આખી કેરીનું જ્ઞાન સર્વાંગ જ્ઞાન, આખી કેરીનું જ્ઞાન એ પ્રમાણ જ્ઞાન. અને એમાંથી પછી તમે સ્મેલ જોઈ, પછી તમે કલર જોયો, ન સમજાયું, જલ્દી, કલર જોયો, પછી તમે કીધું જરા ટેસ્ટ તો કરા દે, સમજાય છે, થોડા ટેસ્ટ તો કરા દો કે મીઠા હે કે નહીં, તો રસ જોયો, ખ્યાલ આવે છે? તો એ શું થયું, એ શું થયું? નહીં જાય. તો લૌકિકમાં પણ પ્રમાણ નહીં રૂપે જીવનું જ્ઞાન પ્રવર્ત, ભલે એ સમ્યક નથી. હે ને, તમે કહેશો કેરી સંબંધીનું તો સમ્યક જ્ઞાન છે ને, સમજાય છે? એ સમ્યક જ્ઞાન નથી. આ તો વાત કરું છું પદ્ધતિ જાણવાની, કેવી રીતના જાણવાની પદ્ધતિ થાય છે. પોઈન્ટ હાલમાં જેવી રીતના આપણે મંદિરમાં આવ્યા, તો આપણા ધ્યાનમાં કે ઘરે બેઠા બેઠા પણ આપણે મંદિરનું સ્મરણ કરીએ, તો આપણા ધ્યાનમાં એક સાથે શું આવી જાય, આખું આવી જાય ને, આખું મંદિર એક ઝલક આખા મંદિરની આવી જાય, ચારે માળની. પણ પછી જયારે આપણે આવીએ દર્શન કરીએ, તો એક ટાઈમે એક ફ્લોર, પછી બીજો ફ્લોર, પછી ત્રીજો ફ્લોર, પછી ચોથો ફ્લોર, સમજાય છે? તો એ નહીં જાય. પોઈન્ટ ખ્યાલમાં આવે છે પ્રમાણ અને નહીં. બહુ ગજબનું સૂત્ર છે, બહુ ગજબનું સૂત્ર. ચલો જલ્દી, બહુ બધા પોઈન્ટ છે હજી, આમાં આપણે લઈએ જો. હવે શું વાત આવી, સૌથી પહેલા તો એની પરિભાષા આપણે જોઈએ ને. પરિભાષા શું જોઈ? સચ્ચે જ્ઞાન કો નિર્દોષ જ્ઞાન કો અર્થાત સમ્યક જ્ઞાન કો પ્રમાણ કહેતે હૈ, બરાબર? જો પછી છે, બહુ સરસ આઈપી છે વાતની છે. અનંત ગુણો, અનંત ગુણો યા ધર્મ કા સમુદાય રૂપ અપના તથા પર વસ્તુ કા સ્વરૂપ પ્રમાણ દ્વારા જાણા જાતા હૈ. પ્રમાણ જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન. સમ્યક જ્ઞાન પોતાને પણ અને પરને પણ જેમ છે એમ, જેવું સ્વરૂપ જે દ્રવ્યનું છે એવા સ્વરૂપે દ્રવ્યને જાણવું, અન્યથા ન જાણવું, સમજાય છે? મોહ રહિત જાણવું, એકત્વ રહિત જાણવું, એનું નામ પ્રમાણ જ્ઞાન છે. બહુ ગજબ છે, સમજાયો? સમજાયો અર્થ બીજા પોઈન્ટનો? પોતાના આત્માને અને પર વસ્તુને, એટલે પોતાના દ્રવ્ય ગુણ પર્યાયાત્મક પૂરી વસ્તુ અને પર દ્રવ્ય ગુણ પર્યાયાત્મક પૂરી વસ્તુને જેમ છે એમ જાણવા વાળા જ્ઞાનને શું કહેવાય છે? પ્રમાણ જ્ઞાન કહેવાય છે. આ બીજો પોઈન્ટ છે. હવે જો પ્રમાણ વસ્તુ કે સર્વ દેશ કો સર્વ પહેલુઓ કો ગ્રહણ કરતા હૈ, ગ્રહણ કરકે જાણતા હૈ, સર્વ પહેલુઓ દ્રવ્ય પર્યાય ગુણ ભેદ સર્વ પહેલુઓને એક સાથ સર્વાંગ જ્ઞાનને પ્રમાણ જ્ઞાન કહે. એક પ્રશ્ન મને ફોન આવ્યો કે હવે તમે પ્રમાણ જ્ઞાન, આપણે લાસ્ટ ટાઈમ પ્રમાણ જ્ઞાનને પૂજ્ય કીધું હતું, તો એક ફોન આવ્યો મને કે પ્રમાણ જ્ઞાનને પૂજ્ય કહો છો. પોઈન્ટ સમજાય છે? ખરેખર તો પૂજ્ય કોણ છે? જો એક હોય આગમ પદ્ધતિ અને એક હોય અધ્યાત્મ પદ્ધતિ. અધ્યાત્મ પદ્ધતિમાં સાંભળજો ધ્યાનથી, અધ્યાત્મ પદ્ધતિમાં નય જ્ઞાન પૂજ્ય છે ના, અધ્યાત્મ પદ્ધતિમાં નય જ્ઞાન પૂજ્ય નથી, પૂજ્યતમ છે. નય પૂજ્યતમ છે, એનાથી આગળ નય પૂજ્યતમ નથી. અધ્યાત્મ પદ્ધતિમાં નય નો જે વિષય છે, ન સમજાયું? જલ્દી પકડો તો બહુ મજા આવશે. નય પૂજ્યતમ નહીં, નય નો જે વિષય. અને કયા નહીં નો વિષય? નહીં અનેક પ્રકારના છે ને, અનંત પ્રકારના નહીં છે, કારણ કે અનંત પ્રકારના ધર્મ છે. એક એક ધર્મને જાણવા વાળો એક એક નહીં. 47 નહીં તો આવી ગયા કે નહીં? જલ્દી જલ્દી પકડો છો? અધ્યાત્મ પદ્ધતિમાં નહીં પૂજ્ય નથી, નહીં પૂજ્યતમ છે. નહીં પૂજ્યતમ નથી, નહીં નો વિષય પૂજ્યતમ છે. કયા નહીં નો કયો વિષય પૂજ્યતમ છે? આખું બોલો, આખું આખું. બહુ સરસ. પરમ શુદ્ધ નિશ્ચય નહીં નો વિષય ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા પૂજ્યતમ છે. અધ્યાત્મ પદ્ધતિ, પણ આ અધમ પદ્ધતિ ચાલે છે પ્રભુ. આ તત્વા સૂત્ર ચાલે છે, અને અહીંયા પ્રમાણ પૂજ્ય છે એ વાત અહીંયા ટીકામાં લખી છે ટીકાકારે. ત્રણ ટીકામાં મને આ વાત મળી, ત્રણ ટીકામાં પ્રમાણ પૂજ્ય છે. કેમ પ્રમાણ પૂજ્ય છે? કારણ કે કેટલો સરસ તર્ક આપ્યો કે સંપૂર્ણ વસ્તુને જાણવાવાળું જ્ઞાન વધારે વિશુદ્ધ. તર્ક ત્યાં એમ આપ્યો, સંપૂર્ણ વસ્તુને દ્રવ્ય ગુણ પર્યાય સર્વ પહેલું આવ્યું ને, સર્વ પહેલુઓને જાણવાવાળું જ્ઞાન વધારે વિશુદ્ધ. અને એ પ્રમાણ જ્ઞાન એટલે કે પ્રમાણથી જાણેલી વસ્તુમાંથી નહીં નો વિષય આપણને મળે છે. નહીં નો વિષય ક્યાંથી મળે છે? નહીં નો વિષય ક્યાંથી મળે છે? જલ્દી. દ્રવ્ય ગુણ પર્યાયાત્મક, થોડુંક હાર્ડ કદાચ લાગશે પણ ભાગી નહીં જતા, એટલે અહીંયાથી ભાગી નહીં જતા, એટલે ઉપયોગ ક્યાંય બગાડતા નહીં, અહીંયા રાખજો ઉપયોગ. બહુ બહુ જ સરસ વાત છે. શું વાત આવી જલ્દી? મમતાબેન શું કીધું છેલ્લું? શું કીધું? કે સંપૂર્ણ જે પ્રમાણનો દ્રવ્ય છે એમાંથી નહીં નો વિષય મળે છે. તું પ્રમાણના દ્રવ્યને નહીં સમજે તો તને નહીંનો વિષય કેવી રીતના મળશે? તું આખી વસ્તુને નહીં સમજે, તું ઘરે લાવે છે આખી મોસમ. ત્યાં તો એટલા બધા હોશિયાર છે આપણે, એટલા હોશિયાર છે લૌકિકમાં, એ આખી મોસંબી લાવીએ છે તો આખો પ્રમાણનો દ્રવ્ય ઘરે આવ્યું. શું આવ્યું બોલો જલ્દી? સરળ ઉદાહરણ છે ને, પ્રમાણનો દ્રવ્ય આખો ઘરે આવ્યો. મોસંબી છાલ સાથે આવી, બીજ સાથે આવી, તુરી છાલ, કડવા બીજ, મીઠો રસ, આખી વસ્તુ આવી કે નહીં બોલો જલ્દી? આખી વસ્તુ આવી ને? તમે નહીં બોલો તો હું પણ નહીં બોલું. બોલવું તો પડશે, આ ક્લાસ છે, આ પાઠશાળા છે, કોઈ પ્રવચન પ્રવચન નથી. જલ્દી, આખી વસ્તુ આવી ઘરે, પછી એમાંથી બોલો જલ્દી, એમાંથી આપણે ગ્રહણ શું કરીએ છે, સેવન કોનું કરીએ છે, રસનું કરીએ છે. તો પ્રમાણની આખી વસ્તુને જાણી કે મીઠો રસ ક્યાં છે. જો તમને બજારમાં મીઠો રસ નહીં દેખાય, તમને મોસંબી દેખાશે, તમને છાલ દેખાય. ન સમજાયું? શું દેખાય છે બજારમાં? શું દેખાય છે? છાલ દેખાય છે. છાલ સહિતનો આખો પદાર્થ દેખાય છે. પરંતુ છાલ સહિતના પદાર્થમાં આપણે જોઈ કોને લઈએ છે? પીએ છે ઘરે આવીને, પણ જોઈ લઈએ છે રસ ને ત્યાં. બોલો જલ્દી, ખ્યાલ આવે છે? તો આ જે મુખ્ય ગૌણ થયું ને કે આખી વસ્તુ લાવ્યા પછી એમાંથી શું મુખ્ય થયું, શું ગૌણ થયું, કોને છોડી દીધું, કોનું ગ્રહણ થયું, કોનું સેવન થયું, આ જે આખી મુખ્ય ગૌણની પદ્ધતિ જે છે જ્ઞાનમાં થાય છે એનું નામ છે નહીં. મુખ્ય ગૌણ, મુખ્ય ગૌણની પદ્ધતિનું નામ છે નહીં. આખી પ્રમાણની વસ્તુમાંથી કયા અંશને મુખ્ય કરવો અને કયા અંશને ગૌણ કરવો એ ત્યારે સમજાશે જ્યારે તું સર્વાંગ વસ્તુને બરાબર પહેલા સમજશે. સર્વાંગ વસ્તુનું જ્ઞાન નહીં હોય, છાલનું પણ જ્ઞાન જરૂરી છે કે નહીં? જેને છોડવું છે, જેનું સેવન નથી કરવું, જેનું લક્ષ છોડવું છે, જેને ફેંકી દેવું છે, એનું પણ જ્ઞાન જરૂરી છે કે નહીં બોલો? જ્ઞાન જરૂરી છે, એનું જ્ઞાન જરૂરી છે. અને જે રસ છે જેને ગ્રહણ કરવું છે એનું જ્ઞાન પણ જરૂરી છે. થોડો વિષય બહુ આપણે કહીએ ને ઘરિષ્ઠ છે, પણ પ્રયોજનની સિદ્ધિ કરવા વાળો છે. ગુરુદેવજીના 45 વર્ષના પ્રવચનોનો સાર છે. આખી વસ્તુ ઘરે લાવ્યા એમાંથી પછી મુખ્ય ગૌણ થાય છે, પણ વસ્તુને સમજીને, સર્વાંગ વસ્તુને સમજીને, પ્રમાણભૂત વસ્તુમાંથી લઈનો વિષય મળે છે એટલે ખરેખર નહીં પૂજ્ય છે. હવે નહીં પૂજ્ય છે, ના ના નહીં પૂજ્ય, ના ના નહીં પૂજ્યતમ નથી, નહીં નો વિષય પૂજ્યતમ છે. નહીં નો વિષય પૂજ્યતમ છે જે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, પરમ પારણામિક ભાવ, કારણ પરમાત્મા, એકરૂપ રહેવા વાળો જે ગાયક ભાવ છે એ પૂજ્યતમ છે. કોઈ સમજાય છે? ખ્યાલ આવે છે? ત્રણ પ્રકારના જીવ હોય, જો સાંભળો ધ્યાન, ત્રણ પ્રકારના જીવ હોય. કયા? આપણે બધી વાત આવશે અહીંયા પ્રમાણાભાસની, પ્રમાણના અભ્યાસની, પ્રમાણ જ્ઞાનની બધી વાત આવશે. જોયા, ત્રણ પ્રકારના જીવ હોય. એક તો ગાઢ મિથ્યા દ્રષ્ટિ, તીવ્ર મિથ્યા દ્રષ્ટિ, એ જેને આ પ્રમાણ નહીંની વાત, અગર આપણે કોઈ રસ્તામાં ચાલતા જઈએ ને કે પ્રમાણ નહીંની વાત, તો જરાક સમજો કે શું પ્રમાણ નહીં. તો જેને ખબર જ નથી આ વસ્તુ સ્વરૂપની, જેને પ્રમાણ નહીંની ખબર નથી, વસ્તુની ખબર નથી, આત્માની ખબર નથી, શરીર અને આત્મા કોઈ પ્રકારનું તત્વ જ્ઞાન નથી, એવા ઘોર મિથ્યા દ્રષ્ટિ, એનું જ્ઞાન કેવું છે? પ્રમાણાભાસ અને નયાભાસ. સાંભળજો, ત્રણ કેટેગરી ઓફ જીવ કહું છું. એનું જ્ઞાન કેવું છે? પ્રમાણાભાસ, નયાભાસ, એને આભાસ છે, એને નથી સ્વની ખબર, નથી પરની ખબર. એનું એકત્વ ક્યાં ચાલે છે? ઘોર મિથ્યા દ્રષ્ટિ, ગાઢ મિથ્યા દ્રષ્ટિ. એનું એકત્વ તો શરીર સંયોગ અને સંયોગી ભાવમાં ચાલે છે, એમાં જ રચ્યો પચ્યો છે, એમાં જ તલ્લીન છે, એમાં જ મગ્ન છે, એને સંસાર માને છે, એને સર્વસ્વ માને છે, અને એના એકત્વ મમત્વ આદિના ભાવોમાં જ પડ્યો છે, રાગ દ્વેષ રૂપે પરણમે છે. એવા જીવની વાત, એવા જીવનું જ્ઞાન કેવું? જલ્દી કેવું? સાંભળજો ધ્યાનથી. એવા જીવનું જ્ઞાન પ્રમાણાભાસ અને નયાભાસ. જો આગળની ઘણી બધી વાતો છે ને, એ બધી વાતો હમણાં લઈ લઉં છું, પછી બહુ ઈઝી થઈ જશે. હવે બીજા જીવ, જે મિથ્યા દ્રષ્ટિ છે પરંતુ સમ્યક સન્મુખ છે, આવે છે પ્રકરણ મોક્ષના પ્રકાશકમાં, સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિ. સાંભળજો ધ્યાનથી, સાંભળજો બધા, ઉપયોગ એકાગ્ર રાખજો. જે મિથ્યા દ્રષ્ટિ છે પરંતુ સમ્યક સન્મુખ છે, એટલે જે સમ્યકત્વની સન્મુખતા લઈને બેઠો છે, એટલે કે સમ્યકત્વની નજીક છે, જે તત્વના નિર્ણયમાં છે. આપણા જેવા જીવો જેને આ કાળમાં ગુરુદેવશ્રી મળ્યા, સમયસારજી મળ્યું, આ બધા સૂત્રો મળ્યા, આ બધા ગ્રંથો મળ્યા, રહસ્યની વાતો મળી, આ ભેદ વિજ્ઞાનની વાત મળી, આ ભેદ સ્વરૂપની વાત મળી, પ્રાણામિક ભાવ આદિ પાંચ ભાવ જે પણ સિદ્ધાંત ક્રમબદ્ધ પર્યાદિ સમસ્ત જે આપણે કહીએ ને સર્વજ્ઞ પરમાત્માની ઓમ ધ્વનિનો જે સાર છે એ સાર કુનકુન આચાર્ય દેવ અહીંયા લઈને આવ્યા, ગુરુદેવ અહીંયા લઈને આવ્યા. તો આપણા જેવા જીવો જે હજી પ્રમાણ જ્ઞાન નય જ્ઞાનનો જન્મ નથી થયો, સમ્યક જ્ઞાન નથી થયું, પરંતુ સમ્યક જ્ઞાનના સન્મુખ છે એવા જીવોનું જ્ઞાન પ્રમાણ અને નયના અભ્યાસમાં લાગેલું છે એમ કહેવાય. એટલે એને કહેવાશે વિકલ્પાત્મક પ્રમાણ અને નય જ્ઞાન દ્વારા વસ્તુના નિર્ણયમાં ઉપયોગ લાગી રહ્યો છે. હવે બધા પોતપોતાનું જોજો કે કેટલો અંદરમાં નિર્ણય થાય છે, ઉપયોગ નિર્ણયમાં કેટલો લાગે છે. વાંચી લેવું, સાંભળી લેવું, સંભળાવી દેવું નહીં, પરંતુ જે અંદરમાં નિર્ણય થયો, જે વસ્તુનો નિર્ણય થયો, પ્રમાણથી વસ્તુને સમજીને પછી એમાંથી દ્રવ્ય પર્યાયાત્મક વસ્તુનું જ્ઞાન, પર્યાયનું જ્ઞાન, દ્રવ્યનું જ્ઞાન, સ્વરૂપનું જ્ઞાન, ભૂતાર્થ તત્વનું જ્ઞાન, એમ જ્ઞાન કરીને પછી એ ભૂતાર્થ તત્વને ઉર્ધ્વ કરવામાં જે ઉપયોગ લાગ્યો છે એ જીવનું જ્ઞાન કેવું છે, તો કે પ્રમાણનો અભ્યાસ અને નયના અભ્યાસમાં જ. ઓલું શું કીધું તું? આભાસ. આ શું કીધું? અભ્યાસ. અને આ અભ્યાસ કરતા કરતા કરતા, બોલો, અભ્યાસમાં જ રહેવું છે? જલ્દી બોલો. ખ્યાલ આવે છે? સ્કૂલમાં જાઓ, એડમિશન લો, કોલેજમાં જાઓ, એડમિશન લો, પછી અભ્યાસનો પણ એક કાળ હોય ને, 2 વર્ષ 5 વર્ષ ડિગ્રી, જે પણ કોર્સ હોય, જે પણ હોય, તે અભ્યાસનો ક્રમ અને અભ્યાસનો સમય હોય કે નહીં? અરે બોલો, અભ્યાસનો સમય પૂરો થાય પછી શું હોય? બોલો જલ્દી. જે ત્યાં ડોક્ટર હોય અને ભણતો હોય, કોઈ વિદ્યાર્થી ડોક્ટરનું ભણી લીધું, થિયરી ભણી લીધી, ડિગ્રી મળી ગઈ, એક્ઝામ થઈ ગઈ, પછી શું કરશે? બોલો. પછી હા, પ્રેક્ટિસ. બરાબર ને? પ્રેક્ટિસ એટલે કે પ્રેક્ટિકલ. પછી પ્રેક્ટિકલ ઓપરેશન કરશે, પ્રેક્ટિકલ ક્લિનિક ખોલશે, પ્રેક્ટિકલ પેશન્ટ જોશે, પ્રેક્ટિકલ કમાશે, પ્રેક્ટિકલ દુનિયામાં આવશે કે નહીં? બોલો. એ ડિગ્રી લઈને ખુશ થઈ જશે? બોલો. ડિગ્રી જોઈને ખુશ થઈ જશે? કોલેજ અને પ્રોફેસર થી ખુશ થઈ જશે? નોલેજ થી, થિયરી નોલેજ થી ખુશ થઈ જશે કે પ્રેક્ટિકલ દુનિયામાં આવશે? તો આ આખી વાત આ રીતે છે કે હમણાં આપણે ક્યાં છે? અભ્યાસમાં. અને કોના દ્વારા અભ્યાસ કરીએ છીએ? પ્રમાણ અને નહીં દ્વારા. કોનો અભ્યાસ કરીએ છીએ? 7 તત્વનો, 6 દ્રવ્યનો, 85 કાયનો અને 9 પદાર્થનો. અને એના વડે કોને જાણવાનું અંદરમાં પ્રયોજન છે? પોતાના જીવ તત્વ. ખ્યાલ આવે છે? અજીવને પણ જીવને જાણવા માટે સમજવાનું છે, આશ્રવને પણ જીવના અનુભવ માટે સમજવાનું છે કે આશ્રવ ભિન્ન, જીવ ભિન્ન, અજીવ ભિન્ન, જીવ ભિન્ન, મોક્ષની પર્યાય ભિન્ન અને જીવ ભિન્ન. તો જીવ કેવો છે, એનું શું સામર્થ્ય, એનું શું સ્વરૂપ છે, એ આખું આ પ્રમાણ અને નય દ્વારા સમજાવે છે. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? કે તો ત્રણ જીવ સમજાયા, ત્રણ જીવ કયા? ત્રણ, ત્રીજો તો લીધો નહીં, બે લીધા. પ્રમાણાભાસ અને પ્રમાણના અભ્યાસમાં આપણે ક્યાં છીએ? સારું, આભાસ નથી બોલ્યા કોઈ. ખ્યાલ આવે છે? લાસ્ટ ટાઈમ આભાસ હોય, પ્રમાણ અમારું જ્ઞાન કે પ્રમાણાભાસ, પ્રમાણાભાસ કે પ્રમાણનો અભ્યાસ. અગર અભ્યાસ કરતા હો તો બોલજો ને, નહીં તો પ્રમાણાભાસ જ છે. અગર પોતાને શરીર જ માને છે અને પોતાને રાગી માને છે, દ્વેષી માને છે, અને આખા દિવસમાં પોતાના આત્મતત્વનું ચિંતન, મનન, ઘોલન, અભ્યાસ, સ્વાધ્યાય, અગર સ્વભાવની ઉર્ધ્વતા નથી થતી, રાગથી ભિન્ન અંદરમાં સ્વભાવનો વિકલ્પાત્મક નિર્ણય નથી થતો, તે પ્રમાણના અભ્યાસમાં પણ નથી. ક્યાં પડ્યો છે? પ્રમાણાભાસમાં. એને આભાસ છે, એને આભાસ શું છે? આભાસ, 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 આભાસ સમજે? આભાસ હોય નહીં અને લાગે ના, સમજે? આભાસ હોય. આવે છે ને ઉદાહરણ, દોરડું છે અને સાપ માને છે, છે નહીં સાપ, પણ એને શું થયું? સાપનો એવી રીતના પરદ્રવ્યમાં સુખ. બોલો જલ્દી. પરમાં સુખ છે નહીં, પણ સુખનો શું થાય છે? આભાસ. આભાસ એવો આભાસ, એવો આભાસ કે એમાં સુખ માની લઈશ. શરીરને જ પોતાનું માને છે, શરીર જ હું, આ શરીરની ક્રિયા હું, આ જળની ક્રિયા હું. કાંઈ પણ શરીરને થાય તો મને થઈ, ઉદય આવ્યો તો મને આવ્યો. ખ્યાલ આવે છે? સંયોગમાં કઈ ફેરફાર થયો તો મારા સંયોગમાં. અરે આ મારા વ્યક્તિ, અરે આ મારો પરિવાર, મારા પૈસા, મારી દુકાન. સમજાય છે? વાત સરળ લાગતી હશે પરંતુ બહુ સમજવા જેવી છે. તો અભ્યાસ નહીં, આભાસ. જલ્દી, આભાસ, અભ્યાસ. અને અભ્યાસ કરતા કરતા, જલ્દી, અભ્યાસ કરતા કરતા પછી વાત કરી ને, પ્રેક્ટિકલ દુનિયામાં આવશે વ્યક્તિ. એવી રીતના અભ્યાસ કરતા કરતા, અભ્યાસ વધતા વધતા, 5 લબ્ધિમાં આવતા 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 પ્રાયોગ લબ્ધિ, ઓહો, અભ્યાસમાં આવતા આવતા કરણ લબ્ધિ, ને કરણ લબ્ધિમાં પ્રવેશ પામતા અધકરણ, અપૂર્વ, બોલું કે ના બોલું, અધકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ ના પરિણામ માંથી પસાર થતા અનુભવ નો જે કાળ આવે છે એમાં જે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા ઉર્ધ્વ એનું લક્ષ્ય, એ મુખ્ય, એની પ્રતીતિ અને એનું વેદન થતા અનુભવ ના કાળ માં પ્રમાણ અને નય જ્ઞાન સાચા પ્રગટ થાય છે. સમજાય છે? ખ્યાલ આવે છે કે થિયરી લાગે છે? જલ્દી બોલો, બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ ઇમ્પોર્ટન્ટ પ્રકરણ છે. ચલો, તો થઈ ગઈ વાત ત્રણ પ્રકારના જીવો. પ્રમાણ પૂજ્ય છે, અહીંયા આગમ પદ્ધતિની અપેક્ષા. જે અપેક્ષા એ વાત થતી હોય, અપેક્ષા એ વાત સમજવી, અને જે અપેક્ષા એ વાત થતી હોય એ અપેક્ષા જ વાતનું વર્ણન થશે. પ્રભુ જયારે જયારે અધ્યાત્મની ચર્ચા કરશું ત્યારે પ્રમાણ પૂજ્ય નથી, ત્યારે નયનો વિષય પૂજ્ય છે. એ બધી વાત આપણે લઈ લીધી. ચલો હવે આગળ વધીએ. હવે સૌથી પહેલા આપણે પ્રમાણના ભેદમાં જઈએ, પછી આપણે નયની ચર્ચા કરશું. હવે જુઓ, પ્રમાણના ભેદ એમાં છે, સ્લાઇડમાં પણ છે, તમે જોશો તો તમને વધારે ખ્યાલ આવશે. પ્રમાણના ભેદની ચર્ચા છે 130 નંબરના સ્લાઇડ ઉપર. પ્રમાણના બે ભેદ છે. કયા કયા? જલ્દી, પ્રમાણનો વિષય પૂરો કરીએ છીએ. પ્રમાણના બે ભેદ, પરોક્ષ પ્રમાણ અને આપણે વાત કરી પાંચેવ જ્ઞાન પ્રમાણ છે. પાંચેવ જ્ઞાન પ્રમાણ છે બરાબર, તો મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન, મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન એ પરોક્ષ પ્રમાણ છે. સાંભળજો, આમાં પણ ઘણી બધી વાતો. અવધિ અને મન પર્યાય જ્ઞાન એ એકદેશ પ્રત્યક્ષ છે, અને કેવળ જ્ઞાન એ સકલ પ્રત્યક્ષ. આટલી વાત થઈ ગઈ બરાબર. તો મતિ શુદ્ધ જ્ઞાન છે એ પરોક્ષ જ્ઞાન છે, બરાબર છે. હવે સાંભળો, મતિ અને શુદ્ધ જ્ઞાન એને પરોક્ષ જ્ઞાન કીધું. હમણાં આપણી પાસે કેટલા જ્ઞાન છે? હમણાં આપણી પાસે બે જ્ઞાન છે. આપણી પાસે હમણાં બે જ્ઞાન છે ને, મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન, બરાબર છે. હવે મતિ જ્ઞાન પૂર્વક શુદ્ધ જ્ઞાન થાય, મતિ જ્ઞાન પૂર્વક શુદ્ધ જ્ઞાન થાય. હવે સાંભળજો, આની ચર્ચા આગળના સૂત્રમાં બહુ બધી આવવાની છે, મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાનની. થોડુંક હમણાં લઉં છું, થોડુંક. જે મતિ જ્ઞાન છે એ ઇન્દ્રિય અને મન દ્વારા પ્રવર્તે છે. મતિ જ્ઞાન ઇન્દ્રિય અને મન દ્વારા મતિ જ્ઞાનનું પ્રવર્તન થાય છે. પાંચ ઇન્દ્રિય અને મન દ્વારા મતિ જ્ઞાનનું પ્રવર્તન. શુદ્ધ જ્ઞાન કોને કહેવાય? શુદ્ધ જ્ઞાન કોને કહેવાય? કે મતિ જ્ઞાન દ્વારા, સાંભળજો ધ્યાનથી, મતિ જ્ઞાન દ્વારા જાણેલા પદાર્થને વિશેષ જાણવું. મતિ જ્ઞાન દ્વારા જાણેલા પદાર્થ સંબંધી વિશેષ જ્ઞાન થવું, વિશેષ જ્ઞાન થવું એનું નામ છે શ્રુત જ્ઞાન. શું કીધું? જલ્દી, મતિ જ્ઞાન દ્વારા જાણેલા પદાર્થ સંબંધી વિશેષ જ્ઞાન થવું એનું નામ શું છે? કે એનું નામ શ્રુત જ્ઞાન છે. આટલું સમજાયું? એટલે આપણે શું વાત કરી હતી? નહીં ક્યાં લાગુ પડે? નહીં ક્યાં લાગુ પડે? શ્રુત જ્ઞાનમાં, માત્ર શ્રુત જ્ઞાનમાં નહીં લાગુ પડે. હવે જો કેવી રીતના લાગુ પડે એનો એક પ્રોસેસ સમજ, બરાબર સમજાય છે? મતિ જ્ઞાન દ્વારા, પહેલા તો મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાનની પરિભાષા સમજાયું? અમીબેન શું કહી દી વાત? મતિ જ્ઞાન ઇન્દ્રિય અને મન દ્વારા પ્રવર્તે એનું નામ મતિ જ્ઞાન, અને મતિ જ્ઞાન પૂર્વક શું થાય? શુદ્ધ જ્ઞાન. આપણને કેટલા જ્ઞાન છે? બે જ્ઞાન. કયા બે જ્ઞાન છે? મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન છે. મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન પ્રત્યક્ષ કે પરોક્ષ? પ્રત્યક્ષ કે પરોક્ષ? પરોક્ષ જ્ઞાન છે. બોલો બોલો જલ્દી. તો પરોક્ષ પણ છે અને એક અપેક્ષા એ પ્રત્યક્ષ પણ છે. હવે એની વાત આપણે લઈએ છો તો આમ તો આગમ શૈલીથી શું કહેવામાં આવશે? આગમ શૈલીથી એમ જ કહેવામાં આવશે, મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન કેવા છે? પરોક્ષ જ્ઞાન છે. હવે આખી વિધિ સમજો, બહુ જ સિમ્પલ કરું છું, બહુ સિમ્પલ શબ્દોમાં સાંભળજો ધ્યાનથી. મતિ જ્ઞાન, પેલા આપણે ઉદાહરણ લઈએ, જે આ કેરીનું ઉદાહરણ દીધું ને, કે કર્ણ, અરે આમ ચક્ષુ ઇન્દ્રિયના માધ્યમથી જ્ઞાન, જ્ઞાનનો પ્રવાહ, સાંભળજો ધ્યાનથી બધા, જ્ઞાનનો પ્રવાહ આત્મામાંથી પ્રવાહિત થયો, એનો ઉત્પાદ થયો. હવે આ ઇન્દ્રિયોના માધ્યમથી જ્ઞાનનો પ્રવાહ શું થયો? કે પરસન્મુખતાથી, ઇન્દ્રિયોના માધ્યમથી પરસન્મુખતાથી જ્ઞાનનો પ્રવાહ પર તરફ ચાલ્યો ગયો, પર તરફ એનું પ્રણમન થયું. ચક્ષુ ઇન્દ્રિયના માધ્યમથી, એટલે નિમિત્ત, ચક્ષુ ઇન્દ્રિય શું છે? આનો પણ વિશ્વાસ આવવો જોઈએ કે ચક્ષુ ઇન્દ્રિય જાણવામાં નિમિત્ત છે. ચક્ષુ ઇન્દ્રિયથી જ્ઞાન થતું આસ્તિ જ્ઞાન થાય છે કે જ્ઞાનથી જ્ઞાન થાય છે? અહીંયા તો એવું જ બોલાય પ્રભુ, અહીંયા તો એવું જ બોલ, ખ્યાલ આવે છે? પણ બધી સંભાળ તો બધી ઇન્દ્રિયની બરાબર, કારણ કે અભિપ્રાયમાં શું બેઠું છે? અભિપ્રાયમાં અભિપ્રાય માં શું જાક્ષી બોલજો, અભિપ્રાય માં શું બેઠું છે કે આંખ થી જણાય, એટલે આંખ નું ધ્યાન તો કાન થી સમરાય છે, એટલે કાન નું ધ્યાન તો જલ્દી બોલો, ખ્યાલ આવે છે. પરંતુ એ નિમિત્ત માત્ર, નિમિત્ત માત્ર. આ પહેલા તો આ વિશ્વાસ આવો જોઈએ કે જ્ઞાન થી જ્ઞાન થાય છે. જ્ઞાન થી જીવો નું જ્ઞાન થાય છે. જીવો છે એટલે જ્ઞાન થાય છે એમ નહીં, ઇન્દ્રિય છે એટલે જ્ઞાન થાય છે એમ નહીં. અરે જ્ઞાન થી જ્ઞાન થાય છે, જ્ઞાન નિરપેક્ષ છે. ત્રણ વસ્તુ બોલું, જ્ઞાન બોલું જલ્દી જલ્દી, ત્રણ વસ્તુ પકડજો. જ્ઞાન અહેતુક છે, ન સમજાયું? આ અહેતુક નો એક પોઈન્ટ પકડાયે ને, અહેતુક અહેતુક. હું વિષય થી વિષયાંતર નથી થતી, ચિંતા નહીં કરતા, પણ ત્રણ શબ્દ કાલથી મારા જ્ઞાનમાં રમે છે, બહુ મજા આવે છે. જ્ઞાન 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 નહીં, દ્રવ્ય ગુણ પર્યાય, હરેક સમયની હરેક દ્રવ્યની હરેક પર્યાય, હરેક ગુણ હરેક દ્રવ્ય ખરેખર કેવા છે? અહેતુક છે. અહેતુક છે ને, અહેતુક. અહેતુક એટલે ખરેખર એનું કોઈ બાહ્ય હેતુ નથી, એનું હેતુ એટલે કે એ ખરેખર પોતાથી સ્વયં સિદ્ધ. હજી સ્વયં સિદ્ધ. તો જ્ઞાન કેવું છે જલ્દી? ત્રણ શબ્દ. જ્ઞાન કેવું છે? અહેતુક. જ્ઞાન કેવું છે? અતિન્દ્રિય. કેન્દ્રિય આપણું જ્ઞાન, ઇન્દ્રિય કે અતિન્દ્રિય? કન્ફ્યુઝ નહીં કરો તમે, ઘડીક માં પછી આ ઇન્દ્રિય થી જણાય, ઇન્દ્રિય નિમિત્ત, ઇન્દ્રિય નિમિત્ત માત્ર છે. અને નિમિત્ત નું એટલું જોર અંદર માં રહે છે ને, નિમિત્ત નું કરતા ભાવ અંદર માં રહે. બોલીએ છીએ નિમિત્ત, પણ એનો આખો કરતા ભાવ અંદર માં રહે છે. એ બોલીએ છીએ કે આ ઇન્દ્રિય, હા ચક્ષુ ઇન્દ્રિય નિમિત્ત છે, હા ઇન્દ્રિય નિમિત્ત છે, ઇન્દ્રિય નિમિત્ત છે, પણ અંદરના અભિપ્રાયમાં ઠૂસી ઠૂસી ને ભર્યું છે કે ચક્ષુ ઇન્દ્રિય થી જ્ઞાન થાય. સમજાય છે? જ્ઞાન કેવું છે જલ્દી? જ્ઞાન કેવું છે? પહેલો જોર થી બોલજો, બધા બોલજો, અગર જાગતા હો તો બોલજો, સુઈ ગયા તો વાંધો નહીં, બોલો જલ્દી. જ્ઞાન કેવું છે? અરે બોલો, અંદરથી બોલો, સમજો વાતને, વસ્તુ સ્વરૂપને સમજો તો ખરેખર દુનિયામાં, જગતમાં, વિશ્વમાં કોઈ ઉદય, કોઈ સહયોગ કે કોઈ એક સમયની પર્યાયમાં તાકાત નથી કે આ જીવને દુઃખી કરીશ. અગર એ અહેતુક નો પોઈન્ટ સમજાયો, અહેતુક છે. એક એક પર્યાય અહેતુક છે. રાગની પર્યાય અહેતુક છે, અને તત્ સમયની પર્યાયની યોગ્યતાથી એનું પરિણમન થાય. બોલો જલ્દી, આપણે તો જ્ઞાનની વાત કરીએ. જ્ઞાન જ્ઞાન અહેતુક. જ્ઞાન કેવું છે? અતિન્દ્રિય. ત્રીજો શબ્દ બોલું, બધા અ વાળા છે. અહેતુક, અતિન્દ્રિય, અને જ્ઞાન કેવો છે? તો કે અપ્રભાવિત. કેવું છે જ્ઞાન? જ્ઞાન કેવું છે? ખરેખર જ્ઞાન કેવું છે? આ તો મોહના કારણે પ્રભાવિત થઈ જઈએ છે. મોહના કારણે પ્રભાવિત થઈ જઈએ છે. સેનાથી પ્રભાવિત થઈ જઈએ છે? જીવોથી, ઇન્દ્રિયોથી, શરીરથી, સંયોગોથી, એક સમયની પર્યાયથી, ક્ષયોક્ષમ જ્ઞાનથી, કર્મના ઉદયથી, સાતાના ઉદયથી, અસાતાના ઉદયથી, અનુકૂળ પદાર્થો, પ્રતિકૂળ પદાર્થોથી આ જીવ પ્રભાવિત થઈ જાય છે. એ જ્ઞાનના કારણે નહીં, એ મોહના કારણે. અને જ્ઞાન તો એ સમય પણ અપ્રભાવિત છે. બહુ બહુ બહુ, આ ત્રણ વાત સમજો બસ, બીજું કાંઈ આજે ન સમજાય તો કાંઈ ના, એટલે એમ નહીં કરતા. સમજાય છે? સમજવાની કોશિશ કરજો. ચાલો જલ્દી ત્રણ 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 વાત શું લીધી જલ્દી? જ્ઞાન અહેતુક. જ્ઞાન આ અહેતુક નો સિદ્ધાંત એકો એક દ્રવ્ય ગુણ પર્યાયમાં લગાવજો જલ્દી. જ્ઞાન અહેતુક, હા હા, એનો કોઈ હેતુ નથી. આપણે એમ કહીએ કે મારી સીના જીવના પરિણામ સમોષણમાં કેમ બગડ્યા? અહેતુક, એનો કોઈ કારણ નથી, બાહ્ય કોઈ કારણ નથી. આ તો નિમિત્તના કારણ આપ્યા આપણે, રખડવાનું હતું, આમ હતું, તેમ હતું, છેલ્લા ભગવાન બનવાના હતા 24માં. અહેતુ એ સમયની પર્યાય, એ સમયે એ દ્રવ્યમાં ક્રમસર ખાચી થતી તે થયા વગર રહે. અહેતુક છે જલ્દી. જ્ઞાન જ્ઞાન કેવું છે? અહેતુક. જોરથી બોલો બધા, અહેતુક, અતિન્દ્રિય અને અપ્રભાવિત. આ કેવું જ્ઞાન? કયું જ્ઞાન? સમ્યક જ્ઞાન. આ કયું જ્ઞાન? પ્રમાણ જ્ઞાન. આ નય જ્ઞાન, આ સમ્યક જ્ઞાન, આ સાચું જ્ઞાન. તો મતિશુદ્ધ જ્ઞાન ની વાત કરીએ છીએ ને, મતિશુદ્ધ જ્ઞાન, મતિશુદ્ધ જ્ઞાન કોને કહેવાય? ઇન્દ્રિય અને મનના નિમિત્ત થી જે જ્ઞાન થાય છે. પણ ખરેખર જ્ઞાન એ સમય, જે સમય બોલતા હોઈએ ને, ઇન્દ્રિય અને મનના નિમિત્તથી જ્ઞાન થાય, મતિ જ્ઞાન, ઇન્દ્રિય અને મનના નિમિત્તથી. એ સમય પણ અભિપ્રાયમાં, જ્ઞાનની જાગૃતિમાં સિદ્ધાંત તો બરાબર સમજવાનું, ઇન્દ્રિય અને મનના નિમિત્તથી બોલું છું, પણ નિમિત્ત અકર્તા છે. જ્ઞાન તો જ્ઞાનથી થાય છે. આપણું જ્ઞાન પણ આપણને નિરપેક્ષ થતું દેખાશે. દેખાશે કે નહીં બોલો? ને તો ઇન્દ્રિય અને મનની પરાધીનતા નહીં છૂટે, જીવોની પરાધીનતા નહીં છૂટે. આ ગે તો જોઈએ, આ તો જોઈએ, આ તો જોઈએ, આના વગર ના ચાલે, આના વગર ના ચાલે, આના વગર ના ચાલે. આચાર્ય કે છે તને તારા વગર ન ચાલવું જોઈએ. ને આપણે શું કહીએ જલ્દી બોલો જલ્દી? કોના વગર ના ચાલે, એકાદ તો કોઈ હોવું જોઈએ ને કે જેના વગર, બોલો મમતાબેન, નહીં દીકરી તો હોય ને દીકરી, એના વગર તો ગમે બધું તમે બધું લઈ લો, પણ બસ બોલો કયું જ્ઞાન થયું? આ પરાધીન જ્ઞાન, આ ઘેઓના અધીન જ્ઞાન, આ ઘેલુપ્ત જ્ઞાન, આ ઘેલુપ્ત જ્ઞાન. તો એ કેવું જ્ઞાન છે? પ્રમાણાભાસ. પ્રમાણાભાસ સમજાય છે? તો ચલો મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન, શું કીધું અહીંયા એને? પરોક્ષ જ્ઞાન. તો મતિ જ્ઞાન દ્વારા જે પદાર્થ જણાયું, જેવી રીતના ચક્ષુ ઇન્દ્રિયના નિમિત્ત થી કેરી જણાય, હવે કેરી જણાય, સમજાય છે? સાંભળજો, કેરી જણાય એ મતિ જ્ઞાન થયું, કેરી જણાય એ મતિ જ્ઞાન થયું, અને મતિ જ્ઞાન દ્વારા પછી આપણે એ કેરીના ડિટેલમાં ગયા. પોઈન્ટ સમજાય છે? એ કેરીના ડિટેલમાં ગયા કે એનો રસ કેવો છે, એનો કલર કેવો છે, પાકેલી છે કે કાચી છે, કેટલા દિવસ પછી ખવાશે, ખવાશે કે નહીં ખવાશે, જે પણ ડિટેલિંગ થયું એ જ્ઞાન કયું છે? તો કે શ્રુત જ્ઞાન. તો આખા પ્રમાણ એટલે કે આખી વસ્તુને પણ શ્રુત જ્ઞાન જાણે છે, અને એમાંથી સાંભળજો, એમાંથી મુખ્ય ગૌણ કરીને એ વસ્તુના એક એક અંશને પણ શ્રુત જ્ઞાન જાણે છે. તો મુખ્ય ગૌણની જે સામર્થ્ય છે એ શ્રુત જ્ઞાનમાં હોવા કારણે નહી શુદ્ધ જ્ઞાનમાં લાગુ. સમજાયું કે ઉપરથી ગયું? જલ્દી બોલો, આટલું સમજાયું? તો હવે જે આત્મા છે, આત્મા પર લઈ લો ફટાફટ. આત્મા છે તો આત્માને કર્ણ ઇન્દ્રિયમાં તું પરમાત્મા છે એમ નક્કી કર. આ શું થયું? મતિ જ્ઞાન. કર્ણ ઇન્દ્રિયના માધ્યમથી ગુરુની વાણી સાંભળીને, અરે બેનો સમજાય છે? પાછળ સમજાય છે? જો સમજાય છે તો હાથ ઉપર કરો. હા, ખાલી પાછળ વાળાને, આગળના તો ચહેરા દેખાય છે, પાછળ ન સમજાય એટલે છુપાઈ જાય. ચલો થોડું પ્રયત્ન કરજો, હે ને, સમજાશે. તો કે છે કે કર્ણ ઇન્દ્રિયના માધ્યમથી કોઈ જીવ હોય ને, અમે તો પહેલી વાર સાંભળ્યું પરમાત્મા આત્માની વાત, પહેલી વાર સાંભળી, પહેલી વાર સાંભળી આવી વાત, તો પહેલી વાર સાંભળી. ઓ મુજે તો ઇન બાતો કી ખબર હી નહીં. તો જે જીવ સાંભળે ને આમ, હો તું પરમા, આપણે તો રોજ સાંભળી એટલે રાખી છે, રોજ સાંભળી આપણે, રોજ ગુરુદેવની વાણી સાંભળી, પરંતુ રોજ એવી રીતના સાંભળું, જે 40 વર્ષથી સાંભળે છે એને પણ કહું છું, રોજ એવી રીતના સાંભળો કે ઓહો આજે તો પહેલી વાર સાંભળ્યું, ઓહો આ વાત તો અપૂર્વ છે, આ વાત તો અપૂર્વ 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 છે. આ તો સાંભળી બરાબર. તો કર્ણ ઇન્દ્રિયના માધ્યમથી શું કહ્યું? તું પરમાત્મા છે શબ્દ સામે, તે મતિ જ્ઞાન. હવે સાંભળજો, એ પરોક્ષમાંથી પ્રત્યક્ષ, એ મતિ જ્ઞાન થયું. હવે એમાંથી હવે સમજવાની જિજ્ઞાસા, હું પરમાત્મા છું કે હું પામર છું? અરે પર્યાયમાં તો રાગ છે, કઈ અપેક્ષા એ પરમાત્મા, કઈ અપેક્ષા એ પામર, કઈ અપેક્ષા એ સંસારી, કઈ અપેક્ષા એ સિદ્ધ. તો હવે એની આખી ફાઇલ શું કરે? એની ફાઇલ આખી ખોલી, ઓપરેશન ચાલુ જલ્દી. તો એ ઓપરેશન શેમાં થશે? શ્રુત જ્ઞાનમાં થશે. પોઈન્ટ સમજાય છે? તો શ્રુત જ્ઞાન પણ પ્રમાણથી આખી વસ્તુને જાણશે, પછી એમાંથી પછી એક 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 પડખાને સમજશે. ઓહો ગુરુદેવ અચ્છા સ્વભાવથી પરમાત્મા છું, ઓહો પર્યાયમાં તો રાગ છે. જો એટલે ગુરુદેવશ્રીના આખા જે પ્રવચન આવે છે ને, એ બેલેન્સ વાળા, પૂરેપૂરું બેલેન્સ. 14મી ગાથામાં ગુરુદેવશ્રી નહીં, કુનકુન આચાર્ય દેવ સમયસારજી જે પ્રતિજ્ઞા કરી હતી, શું કહી હતી પ્રતિજ્ઞા? કે એકત્વ વિભક્તવ ભગવાન આત્માને નિજ વૈભવથી બતાવી, એવા આચાર્ય પ્રતિજ્ઞા કરી. પ્રતિજ્ઞા કરવા છતાં 14મી ગાથામાં દ્રવ્ય અને પર્યાયાત્મક આખી પ્રમાણની વસ્તુ ઉભી કરીને આખી વાત કરી કે પર્યાયની સમીપ જઈને જોવે તો વસ્તુ આવી, અને દ્રવ્ય સ્વભાવની સમીપ જઈને જોવે તો વસ્તુ આવી. તો એ આખી જે એક્સરસાઇઝ કહો, ઓપરેશન કહો, સમજણ કહો, એ જે બધા પડખાથી વસ્તુને સમજવાની આખી જે પ્રોસેસ કહો, એ શ્રુત જ્ઞાનમાં થાય. પોઈન્ટ સમજાય છે? એટલે શ્રુત જ્ઞાન હજી મનના, હવે ક્યાં શું આવ્યું? મનનું અવલંબન, વિચાર. પોઈન્ટ સમજાય છે? વિચાર ચાલે છે, વાંચી લીધું, સાંભળી લીધું, એટલે ઇન્દ્રિયોનું અવલંબન છૂટી ગયું. હવે વાંચતા અને સાંભળતા પછી એ વાંચવાનું છૂટી જાય, એ સાંભળવાનું છૂટી જાય. સાંભળજો ધ્યાનથી, આપ પ્રયોગ કરવો પડશે. એ વાંચવાનું છૂટી જાય, સાંભળવાનું છૂટી જાય, અને પછી અંદરમાં મનના નિમિત્તથી અંદરમાં વિચાર ચાલે. શું ચાલે? પ્રોસેસ સમજાય છે? મનના નિમિત્તે અંદરમાં વિચાર ચાલે, હા હું વર્તમાનમાં પરમાત્મા, હું વર્તમાનમાં જ્ઞાયક ભાવ, હું સ્વભાવ અપેક્ષા સિદ્ધ સમાન, મારા મને સિદ્ધોમાં કોઈ અંતર નહીં, હું સિદ્ધોની જાતિનો, સિદ્ધોના કુળનો, મારામાં દ્રવ્ય કર્મ નો કર્મ ભાવ કર્મનો અભાવ, સર્વથા અભાવ, નાસ્તી સર્વોપી સંબંધ. પર્યાયની આ સિચ્યુએશન છે, દ્રવ્યની આ સિચ્યુએશન છે, દ્રવ્ય સ્વભાવથી આવો છું, પર્યાય એક સમયની છે, અરે તો ક્ષણિક છે, અરે ઉત્પાદ વ્યય સહિત છે, એમાં ધ્રુવ તત્વ, એમાં એકરૂપ સમજાય છે. બી આ બધો પ્રોસેસ ક્યાં થશે? આ બધો પ્રોસેસ શુદ્ધ જ્ઞાન. હવે થઈ ગયો હજીરા પરોક્ષ, હજીરા પરોક્ષ. કારણ કે કોનું અવલંબન? એટલે તો કીધું મન સહિત નો જીવ, વિચાર સહિત નો જીવ સમ્યક તો કરી શકે. અસંગી સુધી એક ઇન્દ્રિય થી અસંગી સુધીના જીવો સમ્યક તો નથી કરી શકતા. કેમ? કારણ કે વિચાર. હવે આપણે વિચાર કરીએ, આપણો વિચાર ચાલે કે ના ચાલે? શેના વિચાર ચાલે બોલો? ભાઈઓને શેના વિચાર ચાલે આખો દિવસ? બહેનોને બોલો જલ્દી. અહીંયા બેઠા બેઠા વિચાર, જો 11:30 છૂટશે પછી આપણે જો કેરી લેવાની છે, પછી જો મહેમાન આવવાના છે, હવે આ એક પરિવારને તો જમવાનું કહી દેવું જોઈએ, પછી વ્યવહારને કહી દેશું, પછી બોલો ખ્યાલ આવે છે? આજે વ્યવહારના ઘરે જવાનું છે, આજે બેન 11:30 પૂરું કરીને આમ તો છે ને, જરાક ટાઈમ જરા ઘડિયાળ સામે રાખો એમને. બોલો ખ્યાલ આવે છે? કેના વિચાર? તો કે છે કે ભાઈ વ્યાપારના વિચાર, પરિવારના વિચાર, ઘર કુટુંબના વિચાર, ઘરના વિચાર, આના વિચાર, તેના વિચાર. અહીંયા કે છે કે ભાઈ મન મળ્યું છે વિચાર. મન એટલે મન, દ્રવ્ય મન ની વાત નથી. દ્રવ્ય મન તો નિમિત્ત છે. મન મન ભાવ મન ભાવ મન ભાવ મન ની શું વ્યાખ્યા? જ્ઞાન ની પર્યાય માં આત્મા હે જે ઉપાદે સાત તત્વ ભેદ જ્ઞાન સ્વપર ક્રમબદ્ધ પર્યાય નિમિત્ત ઉપાદાન નિશ્ચય વ્યવહાર આદિ સમસ્ત સિદ્ધાંતોના વિચાર કરવાની યોગ્યતા, વિચાર કરવાની યોગ્યતા જે જ્ઞાનમાં છે, જ્ઞાનનું નામ ભાવમન છે. ભાવમન સમજાય છે? સંઘની પંચેન્દ્રિયજી વિચાર કરી છે. ક્રમબદ્ધ નો વિચાર કરો, ક્રમબદ્ધ નો વિચાર કરો. ક્રમબદ્ધ નો વિચાર કરીને પર્યાયની વ્યવસ્થિત વ્યવસ્થા, ક્રમબદ્ધ વ્યવસ્થા, ક્રમસર વ્યવસ્થા, ક્રમ નિયમિત વ્યવસ્થા સમજીને પર્યાયનું કર્તૃત્વ છોડી, પર્યાયનું લક્ષ્ય છોડી, પર્યાય બુદ્ધિ છોડી, પર્યાયનું એકત્વ અને પર્યાયનું મમત્વ છોડી, તારા દ્રવ્ય સ્વભાવનો આશ્રય લે, એ વિચાર કરવા પાછળનું એનું ફળ હતું. બહુ પ્રેક્ટિકલ પ્રેક્ટિકલ છે, પણ અગર પ્રેક્ટિકલ નહીં કરીએ તો બોલો શું મતલબ છે? કો થિયરી તો ભણી લેશો, આમાં કઈ મોટી વાત નથી. તત્વા સૂત્ર લઈને બેસો, ટીકા લઈને બેસો, 29 પોઈન્ટ ભણી જાઓ, એ 6ઠા સૂત્રના તમને બધું સમજાઈ જશે. એટલી સરળ ટીકા લખી છે રામજી બાપુજી. સમજાયું? સમજાયું? તો હવે આ વિચાર ક્યાં ચાલ્યો? વિચાર શ્રુત જ્ઞાન, મન દ્વારા શ્રુત જ્ઞાન. શ્રુત જ્ઞાનમાં હવે એ વિચાર, વિચાર કરતા કરતા પછી આખો જે દ્રવ્ય દ્રષ્ટિનો જે વિષય, જે શુદ્ધ નયનો જે વિષય, આખો ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છે, એ મુક્ત થાય છે, ઉર્ધ્વ થાય છે. અને પછી ઉર્ધ્વ થતા, એનું લક્ષ્ય થતા, એનો અનુભવ થતા, એ શ્રુત જ્ઞાનને એક અપેક્ષાએ શું કહેવાય છે? અનુભવ પ્રત્યક્ષ કહેવાય છે. કહેવાય છે કે નહીં બોલો? પ્રદેશ પ્રત્યક્ષ નહીં, પરંતુ અનુભવ પ્રત્યક્ષ. ઉદાહરણ શું આવે છે આમાં? ઉદાહરણ, એક જન્મથી આંધળો વ્યક્તિ હોય, જન્મથી જે અંધ છે અને જે આંખવાળો છે, આવે છે ને ઉદાહરણ? જન્મથી અંધ વ્યક્તિ છે, એના હાથમાં સાકર મૂકો. બહુ સારું ઉદાહરણ છે. એના હાથમાં સાકર મૂકો. અને જે આંખવાળો વ્યક્તિ છે, એના હાથમાં સાકર મૂકો. ડિફરન્સ શું છે? બોલો બોલો જલ્દી. દેવે સાકર મોડામાં મૂકી. જન્મથી અંધ વ્યક્તિને પણ શું થશે? સાકર દેખાતી નથી. સાકરનો કલર, સાકરનો આકાર, પ્રકાર નથી દેખાતો. પરંતુ અંધ વ્યક્તિને પણ સાકર મોડામાં મૂકતા એવો જ મીઠાશનો અનુભવ થશે, જેવો મીઠાશનો અનુભવ આંખવાળા વ્યક્તિને સાકર જોઈને પછી સાકર ખાઈને થાય છે. સમજાય છે? કઠિન લાગે છે આજે વિષય થોડો, નહીં બોલો? નહીં પ્રમાણનું સ્વરૂપ સમજવું પડશે. 6ઠું સૂત્ર એ છે. તો એ આંખવાળા વ્યક્તિને જેવો અનુભવ થાય છે મીઠાશનો, એવો અંધ વ્યક્તિને પણ થાય છે કે નથી થતો? તેને શું કહેશું? એનું જ્ઞાન અનુભવ પ્રત્યક્ષ. અનુભવ પ્રત્યક્ષ એને સાકરના મીઠાશનો અનુભવ કરી લીધો. એની માટે એને સાકર પ્રત્યક્ષ ન થઈ, પરંતુ અનુભવ પ્રત્યક્ષ છે. તો આ મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન એની વાત આવી. તો પ્રમાણ જ્ઞાનના બે ભેદ, મતિ શ્રુત, અને પછી આગળ મન પર્યાય, અવધિ મન પર્યાય અને કેવળ જ્ઞાન. એમાં જે પ્રત્યક્ષ એટલે તો ઇન્દ્રિય અને મનના અવલંબન વગર પ્રત્યક્ષ જ્ઞાન, પ્રત્યક્ષ જ્ઞાન એનું નામ છે પ્રત્યક્ષ. એટલે એનું નામ છે અવધિ મન પર્યાય અને કેવળ જ્ઞાન. આટલું સમજાઈ ગયું? ચલો આપણી પાસે 15 મિનિટ છે. હવે આપણે વિષય ચાલુ કરીએ નયનો. આ પ્રમાણની અહીંયા ઘણી બધી વાતો પૂરી થઈ બરાબર. હવે હજી ના આગળ આવશે, જ્યારે આપણે સમ્યક એકાંત, મિથ્યા એકાંત આદિ જે વાત લેશું ત્યારે. હવે નયની થોડી વાત કરીને પછી આપણે આગળનો વિષય, સમય રહેશે તો કરશું. હવે સૌથી પહેલા નયની વ્યાખ્યા જો. હવે નયની વ્યાખ્યા શું છે? બહુ સરસ વ્યાખ્યા આવી છે નયની પણ. નયની વ્યાખ્યા છે 135 નંબરની સ્લાઇડ ઉપર જુઓ. 135 નંબરની સ્લાઇડમાં નયની વ્યાખ્યા આવી છે. બહુ જ સરસ વ્યાખ્યા છે. જો એની પહેલા નયનું સ્વરૂપ 134માં પણ છે એ જોઈ લેજો. 134 નંબરની સ્લાઇડમાં નયનું સ્વરૂપ બહુ સરસ આવ્યું છે. ત્યાંથી જ નયનું સ્વરૂપ ચાલુ થાય છે. પ્રમાણ દ્વારા, જો આવી વાત, પ્રમાણ દ્વારા નિશ્ચિત હોઈ, આ બધી વાત આપણે કહી હમણાં અને એ જ વાત છે. જો પ્રમાણ દ્વારા નિશ્ચિત હોઈ વસ્તુ કે એક દેશ કો જો જ્ઞાન ગ્રહણ કરતા હૈ ઉસે નઈ કહેતે હૈ. આવી વાત. પ્રમાણ દ્વારા જે આખી વસ્તુનો એટલે કે દ્રવ્ય ગુણ પર્યાયાત્મક આખી વસ્તુનો નિર્ણય થયો હતો કે નહીં? પ્રમાણ દ્વારા આખી વસ્તુનો નિર્ણય કરીને મોસંબી લાવ્યા હતા કે નહીં? જયારે મોસંબી લાવ્યા ત્યારે ખબર હતી કે નહીં કે ગ્રહણ તો રસ ને કરવાનો છે, પરંતુ તો પણ છાલ જોઈ હતી કે નહીં? બોલો, છાલ જોઈ હતી કે નહીં? એ કડક છે કે પોચી છે કે બગડેલી છે કે સારી છે, જોઈ હતી કે નહીં? બરાબર. તો પ્રમાણ દ્વારા નિશ્ચિત હોઈ વસ્તુ કે એક દેશ કો જો જ્ઞાન, જે જ્ઞાન કયું જ્ઞાન? શ્રુત જ્ઞાન. નહી સેમાં લાગવું પડે એટલે શ્રુત જ્ઞાન પ્રમાણ રૂપ પણ છે. આ સૂત્ર ભૂલતા નહીં. પાંચેવ જ્ઞાન પ્રમાણ અને શ્રુત જ્ઞાન પ્રમાણ રૂપ પણ છે અને નહી રૂપ પણ છે. કારણ કે મુખ્ય ગૌણ કોણ કરશે? જલ્દી, આપણે સાચા અર્થમાં મુખ્ય ગૌણ નથી કરી શક્યા. મુખ્ય ગૌણ કરીએ છે, બહાર કરીએ છે કે નહીં? અરે બોલો, ઘણી વાર ઉદાહરણ આપીએ છીએ ને, મુખ્ય ગૌણ બહાર લૌકિક જીવનમાં કરીએ છે કે નહીં? બોલો, અહીંયા સીટ પકડી હોય નહીં, સીટ પકડી હોય તો આટલી બધી સીટમાં મુખ્ય કઈ સીટ થાય? આવતા વેદ જ્યાં પોતાનું પર્સ મૂક્યું હોય. હા બોલો, બરાબર ને? જ્યાં પોતાનું પર્સ મૂક્યું હોય સીટ શું થઈ ગઈ? મુખ્ય. અને બીજી બધી સીટ શું થઈ ગઈ? બહાર જશું તો ચપ્પલ કોના કોના? ગાડી, બોલો જલ્દી. અને ઘર, અને ઘરમાં પણ રૂમ નહીં? બોલો, સમજાવજો. તેમ પણ એમ જ સમજાવો ને કે આ મારા દીકરાની રૂમ, જો આ મારી દીકરીની રૂમ, અને આ અમારી રૂમ, અને આ કોમન રૂમ, અને આ સ્વાધ્યાય રૂમ, અને આ કિચન, અને પછી ઘણા આ બાથરૂમ, જો આ બાથરૂમ પણ છે. પોઈન્ટ સમજાય છે? ખ્યાલ આવે છે સમજાવવા માટે? હા, ખ્યાલ આવે છે. તો પ્રમાણ દ્વારા આખી વસ્તુ, આ અમારું ઘર, ઘર આવો, ઘર તો જો, આવો ઘર જો, આવો ઘર જો, ઘર જો એટલે નઈ જ્ઞાન ચાલુ થઈ ગયું. પોઈન્ટ સમજાય છે? પ્રમાણ જ્ઞાન થઈ ગયું અમારું ઘર, હવે નઈ જ્ઞાન. હવે એ આખા પ્રમાણ જ્ઞાન એટલે પ્રમાણ દ્વારા આખી વસ્તુનો જે નિર્ણય થયો એમાંથી એક અંશને, હા બસ આટલું સમજાય જાય તો અહીંયા બેઠા બેઠા કામ થઈ જાય. ઘરે પણ ના જવું પડે એટલે કામ કરવા માટે, સમજાય ને? ભોજન માટે જવું પડશે, પણ કામ, અંદરનું કામ કરવા માટે અહીંયા બેઠા બેઠા કામ થાય. પ્રમાણ નહીં, બસ આ પ્રમાણ નહીં ની આખી વ્યવસ્થા સમજ. પ્રમાણ દ્વારા આખી વસ્તુનો નિર્ણય થયો, દ્રવ્ય ગુણ પર્યાયાત્મક આખી વસ્તુનો બરાબર નિર્ણય કર. પહેલા પર્યાયની પણ જે અવસ્થા છે, જે સિચ્યુએશન છે, જે પરિસ્થિતિ છે એને બરાબર સમજ. પ્રભુ પર્યાયમાં રાગ છે, પ્રભુ પર્યાયમાં દુઃખનું વેદન છે, અને દુઃખના વેદનમાંથી સુખનું વેદન થવું એનું નામ ધર્મ છે. સમ્યક દર્શન જ્ઞાન સાહિત્યની પ્રાપ્તિ એ ધર્મ, પરંતુ એ ધર્મમય ભાવ, એ ધર્મમય પ્રગતિ પ્રગટ કોના આશ્રયથી થશે? જલ્દી પોઈન્ટ સમજાય છે? તો આખી પ્રમાણભૂત વસ્તુને સમજીને એમાંથી હવે જ્ઞાન શું કરશે? જ્ઞાન શું કરશે? એક મુખ્ય ગૌણ, મુખ્ય ગૌણ, મુખ્ય ગૌણ, હે કે ઉપાદેયનો નિર્ણય. બહુ એક્સરસાઇઝ ચાલશે જ્ઞાનમાં, કસરત ચાલશે જ્ઞાનમાં, ખૂબ મહેનત કરવી પડશે. જ્ઞાન ઇઝ ધ ડ્રાઇવિંગ ફોર્સ, સમજાય છે? જ્ઞાન શ્રદ્ધાને વિષય આપશે. જ્ઞાનના નિર્ણય ઉપર આખો મોક્ષ માર્ગ ને સંસાર માર્ગ છે. જો અહીંયા આ ભાવમાં નિર્ણય કરીને નહીં ગયા, જ્ઞાનનો સમ્યક નિર્ણય, પ્રમાણ જ્ઞાનનો જન્મ ન થયો, સમ્યક જ્ઞાનનો જન્મ ન થયો, પોતાની અંદરમાં જે વસ્તુ, જે રીતે, જે સ્વભાવે, જે સામર્થ્ય, જે શક્તિ, જે ગુણો, જે સ્વભાવ લઈને બેઠી છે, વસ્તુનો અંદરમાં આશ્રય, આશ્રય ખાલી વાતો નહીં, ખાલી વિચાર નહીં, ખાલી વિકલ્પ નહીં, ખાલી સંયોગક્ષમ જ્ઞાન નહીં, ફિલિંગ, અનુભૂતિ, ભાવ વાસન લાગવું જોઈએ આખા દિવસમાં હજારો વાર. હું ભગવાન છું, હું કરતા છું, આખી વ્યવસ્થા, દુનિયાની, જગતની આખી વ્યવસ્થા ક્રમબદ્ધ થઈ રહી છે. જલ્દી ત્રણ પોઈન્ટ બોલો, જલ્દી ત્રણ પોઈન્ટ. અહેતુક, અતિન્દ્રિય અને અપ્રભ, ભૂલતા નહીં આ ત્રણ પોઈન્ટ. અહેતુક, જલ્દી એકવાર જોશથી, અહેતુક, અતિન્દ્રિય, આખો સ્વભાવ આવો છે, અહેતુક છે, અતિન્દ્રિયમાં પદાર્થ, ઇન્દ્રિયોના અવલંબન. સિદ્ધ ભગવાન જાણે છે કે નહીં? બોલો, છે ઇન્દ્રિય છે, લોજિક કેટલું સિમ્પલ. છે ઇન્દ્રિય, છે ઇન્દ્રિય, દ્રવ્ય ઇન્દ્રિય છે, ભાવ ઇન્દ્રિય, ભાવ ઇન્દ્રિય. જલ્દી સિદ્ધ ભગવાનને ભાવ ઇન્દ્રિય અને ઇન્દ્રિયના વિષય છે કે નહીં? બોલો, નથી. આખો ચૈતન્ય ગોળો છૂટો પડ્યો, આખો ચૈતન્ય ગોળો, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ થી રહીત આખો ચૈતન્ય ગોળો. અને પ્રણતી એ પોતાના સ્વરૂપમાં ડૂબી ગઈ. કોને જાણે છે પ્રણતી હર સમયે અંદરમાં મુખ્ય કોણ, મુખ્ય કોણ ન હોય ત્યાં સમજાવવા માટે, અરે પોતાના સ્વરૂપનું હર સમય સાધી અનંતકાળ સુધી પોતાના સ્વરૂપનું વેદન, સ્વરૂપનું જાણવું, સ્વરૂપને જાણવું, સ્વરૂપને જાણવું, હર પર્યાય સ્વરૂપને જાણતી, સ્વરૂપને જાણતી, સ્વરૂપને જાણતી ઉત્પન્ન થાય. ખ્યાલ આવે છે? સમજાય છે? તો નહીં નહીં, જલ્દી. શું આવી પરિભાષા? પ્રમાણ દ્વારા નિશ્ચિત હોઈ વસ્તુ કે એક દેશ કો, એક દેશ એટલે એક અંશ, એક સ્વભાવ. જેમ બારમાં ચતુર છે એમ અહીંયા ચતુર બનવાનું છે. બારમાં પોતાના ઘરમાં જશો, દુનિયાના હજારો ઘર ગૌણ પોતાનું ઘર, હજારો ગાડીઓ ગૌણ પોતાની ગાડી છે કે નહીં? જ્યાં પોતાનું પોતાપણું છે ત્યાં જ્ઞાન દોડશે, વીર્ય દોડશે, રૂચિ દોડશે, એકત્વ, એકત્વ જ્યાં છે ત્યાં બધા જ ગુણોનું પરમન દોડશે છે કે નહીં? તો અહીંયા એકત્વ, પોતામાં એકત્વ, તો જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર, વીર્ય, બધી ગુણો, સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ. સમજાયું? તો પ્રમાણ દ્વારા નિશ્ચિત હોઈ વસ્તુ કે એક દેશ કો જો જ્ઞાન ગ્રહણ કરતા હૈ ઉસે ક્યા કહેતે હૈ, ઉસે ક્યા કહેતે હૈ, નઈ જ્ઞાન. જો હવે એક બે પોઈન્ટ નહીં ના લઈ લઉં, પછી નવો વિષય નેક્સ્ટ ટાઈમ ચાલુ કરશું આપણે. બરાબર? જો હવે નઈ જ્ઞાન નો જન્મ ક્યારે થાય? બે ત્રણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ લઈ લઉં છું, બે ત્રણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. જલ્દી, સમય થઈ ગયો છે. નઈ જ્ઞાન નો જન્મ ક્યારે થાય? પ્રમાણ જ્ઞાન નો જન્મ ક્યારે થાય? સાચું પ્રમાણ અને સાચા નઈ નો જન્મ ક્યારે થાય? જલ્દી બોલો. આ વિષય ઘણી વાર લીધો છે, આ મારો ફેવરેટ વિષય છે. જલ્દી, પ્રમાણ જ્ઞાન, નઈ જ્ઞાન નો જન્મ ક્યારે થાય? અનુભવના કાળમાં. સમજો, બધા બહેનોને સમજાશે, બધાને સમજાશે. અનુભવના કાળમાં, જો ગુરુદેવશ્રીની અત્યંત આપણે કહીએ ને કરુણા, ઉપકાર કહો, કરુણા કહો, કે આજે પ્રમાણ નયનું સ્વરૂપ સમજાવીને, મુખ્ય ગૌણનું સ્વરૂપ સમજાવીને, અંદરમાં પ્રમાણનો આખો દ્રવ્ય સમજાવીને, પ્રમાણની બહાર જતો નહીં, પ્રમાણમાં આવીને પ્રમાણમાં અટકતો નહીં, એ સિદ્ધાંત સમજાવીને, અંદરમાં એ પ્રમાણમાંથી નહીં નો વિષય, એ દ્રવ્ય પર્યાયાત્મક આખી વસ્તુમાંથી કોને ગૌણ અને કોને મુખ્ય કરવો, એ આખી જે કળા છે, આખી કળા ગુરુદેવશ્રીએ સમજાવી. તારા અંદરમાં એક જ ભાવ, એક જ પ્રતીતિ, એક જ વિશ્વાસ કે હું પરમાત્મા છું. બસ એ નિર્ણય અંદરમાં થશે તો સર્વ ગુણ, એ સર્વ ગુણોની પર્યાય પોતાના સ્વભાવ સન્મુખ દોડશે. તો જો જલ્દી, બહુ સરસ. હા, તો અનુભવના કાળમાં શું થાય? પ્રમાણ કેવી રીતના થાય? ચલો, લાસ્ટ પોઈન્ટ, કેવી રીતના થાય અનુભવના કાળમાં પ્રમાણ જ્ઞાન અને નય જ્ઞાનનો જન્મ કેવી રીતના થાય? જલ્દી બોલો, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. અનુભવના કાળમાં કયા જ્ઞાનનો? પ્રમાણ જ્ઞાનનો અને નય, સાચા પ્રમાણનો અને સાચા નય જ્ઞાનનો જન્મ અનુભવના કાળમાં થશે. સમ્યક દર્શનના અતિન્દ્રિય આનંદ જયારે પ્રગટ થાય, સમ્યક દર્શનના કાળમાં, એ દશામાં પ્રમાણ જ્ઞાન ને નય જ્ઞાનનો જન્મ થાય છે. હવે કેવી રીતના થાય છે સાંભળજો, ઉપયોગ રાખીને સાંભળજો, બહુ સરસ વાત છે, સાંભળજો. અનુભવના કાળમાં દ્રવ્ય પર્યાયાત્મક આખી વસ્તુ છે કે નહીં? બોલતા જજો મારી સાથે. સમજાય છે? દ્રવ્ય પર્યાયાત્મક વસ્તુ છે, દ્રવ્ય નિત્ય છે, દ્રવ્ય ધ્રુવ છે, અનંત ગુણ, અનંત શક્તિ સામર્થ્યનો ધારક, અનંત ગુણને પી બેઠેલો, સુખ શાંતિ આનંદ થી લબાલબ ભરેલો, સર્વ પરદ્રવ્ય પર્યાય થી પાર, એવો જે સ્વભાવ છે એ છે, છે કે નહીં? જલ્દી બોલો. અને જે પ્રણમન છે તે ઉત્પાદ વ્યયનું પ્રણમન પણ ચાલુ છે? ચાલુ છે. પુરુષાર્થ કોણ કરે છે? પર્યાય. વેરી ગુડ. સમજાય? નિર્ણય કોણ કરે છે? હું પરમાત્મા છું એવો નિર્ણય કોણ કરે છે? દ્રવ્યનું લક્ષ્ય કોણ કરે છે? દ્રવ્યની સ્વીકૃતિ કોણ કરે છે? દ્રવ્ય કે પર્યાય? દ્રવ્યની સ્વીકૃતિ પર્યાય કરે છે. પર્યાય ભૂલી જાય છે હું પર્યાય છું, પર્યાય ભૂલી જાય છે હું પર્યાય છું, એ શું માને છે? પોતાને દ્રવ્ય માને છે, એ પોતાને પરિપૂર્ણ માને છે, એ ઉત્પાદ વ્યય સ્વરૂપે હોવા છતાં પોતાને ધ્રુવ માને છે, એ અપૂર્ણ હોવા છતાં પોતાને પૂર્ણ માને છે. સમજો જલ્દી બધા, અપૂર્ણ હોવા છતાં પોતાને પૂર્ણ માને છે. ખ્યાલ આવે છે? એ બધું છે જ્ઞાન, બધું જ્ઞાન છે. પરંતુ હવે અનુભવના કાળમાં, અનુભવના પહેલા અને અનુભવના કાળમાં તો હવે કામ થઈ ગયું, એનું લક્ષ્ય દ્રવ્ય ઉપર. લક્ષ્ય ક્યાં છે? દ્રવ્યમાં જતી નથી પર્યાય, દ્રવ્ય પર્યાયમાં આવતો નથી, દ્રવ્ય દ્રવ્યમાં રહે છે, પર્યાય પર્યાયમાં રહે છે. ખાલી પર્યાયનું લક્ષ્ય એટલે કે પર્યાય માને છે પોતાને દ્રવ્ય, તેનું લક્ષ્ય દ્રવ્ય ઉપર, અને દ્રવ્ય ઉપર લક્ષ્ય જતા, દ્રવ્ય ઉપર લક્ષ્ય જતા હું દ્રવ્ય છું, હું પરમાત્મા છું, ભગવાન છું, મારામાં ઓછા કમી ખામી નથી, એવો પોતાને પરિપૂર્ણ અનુભવે છે. જલ્દી એ સમયે એની પર્યાયમાં, એક ક્ષણે એની પર્યાયમાં અતિન્દ્રિય આનંદનો જન્મ થાય છે. જલ્દી ટ્રેડમાર્ક શું છે સમ્યક દર્શન? અતિન્દ્રિય આનંદ, અપૂર્વ આનંદ, અપૂર્વ શાંતિ, વિતરાકતાનો અંશ, સમ્યક દર્શન, પ્રતીતિ, હું જાય છે એવી પ્રતીતિ, સંપૂર્ણ પર્યાયમાં શુદ્ધતા, અતિન્દ્રિય આનંદ, સુખનું વેદન, એનો જન્મ થાય છે. તો સુખના વેદનનો જન્મ થયો તો એ સુખના વેદનને જાણશે કે નહીં? બોલો જલ્દી. ત્યારે તો અનુભવમાંથી બહાર આવીને કે ઓહો, અપૂર્વ આનંદ. લક્ષ્ય ક્યાં હતું? જલ્દી, લક્ષ્ય ક્યાં હતું? દ્રવ્ય ઉપર. લક્ષ્ય ક્યાં હતું? દ્રવ્ય ઉપર. લક્ષ્ય ક્યાં હતું? વેદન કોનું? વેદન કોનું? વેદન પર્યાયનું. લક્ષ્ય દ્રવ્યનું. તો દ્રવ્ય પર્યાયાત્મક આખી વસ્તુનું જ્ઞાન થયું, એનું નામ પ્રમાણ જ્ઞાન. અને પર્યાય ત્યારે ગૌણ હતી ને દ્રવ્ય સ્વભાવ મુખ્ય, તો એનું નામ નહીં જ્ઞાન. તો અનુભવના કાળમાં નહીં અને પ્રમાણ જ્ઞાનનો જન્મ થાય. કારણ કે અનુભવના કાળમાં એને વાસ્તવિક જે સ્થિતિ છે, વાસ્તવિક જે વ્યવસ્થા છે, વાસ્તવિક જે પરિસ્થિતિ છે દ્રવ્ય પર્યાયની, એનું સાચું જ્ઞાન અનુભવના કાળમાં થયું. એનો અર્થ અનુભવના કાળમાં એને સ્વય દ્રવ્યનું જ્ઞાન થઈ ગયું, વિકલ્પાત્મક નહીં. અનુભવના કાળમાં સાત તત્વનું જ્ઞાન, અનુભવના કાળમાં નવ પદાર્થનું જ્ઞાન, અનુભવના કાળમાં ક્રમબદ્ધનું જ્ઞાન, અનુભવના કાળમાં નિમિત્ત ઉપાદાનનું શ્રદ્ધાન, અનુભવના કાળમાં સાચા દેવશાસ્ત્ર ગુરુનું જ્ઞાન શ્રદ્ધાન, બધું અનુભવના કાળમાં જન્મ છે. ના સમજાયું? સમજાય છે કે નહીં? બોલો. આ પ્રમાણ જ્ઞાન અને એક બહુ સરસ વાક્ય છે, લાસ્ટ વાક્ય બોલીને વાત પૂરી કરશું. નહીં જ્ઞાન ના વિષયનું લક્ષ્ય હોય છે અને પર્યાયમાં એ વિષય અનુસાર વેદન હોય છે. વિષયનું લક્ષ અને પર્યાયમાં એ લક્ષ અનુસાર લક્ષ કોનું છે? દ્રવ્ય સ્વભાવ. અને વેદન દ્રવ્ય સ્વભાવનું લક્ષ કરતા વેદનમાં અતિન્દ્રિય આનંદ, સ્વદ્રવ્યનું લક્ષ કરતા વેદનમાં અતિન્દ્રિય આનંદ, પરદ્રવ્યનું લક્ષ કરતા વેદનમાં થોડો આનંદ, ઇન્દ્રિય આનંદ. ચલો એમ બોલ, ઇન્દ્રિય આનંદ. અહીંયા અતિન્દ્રિય આનંદ, ત્યાં ઇન્દ્રિય આનંદ. બોલો વિપુલ, બરાબર કે નહીં? જલ્દી બોલો. અરે બોલો, ઇન્દ્રિય આનંદ ને અતિન્દ્રિય ના એમ ન કરાય. પરનું લક્ષ કરતા, ઓ પર એટલે બહુ સરસ ગે, આહા, અરે છઠ બાદ ચક્રવર્તી જેવી અનુકૂળતા. બોલો જલ્દી, પાણી માંગે ને ઘી મળે એવું હોય કે નહીં? બોલો જલ્દી. તો એ થાર્ડ ગાઢ અનુકૂળતાઓનું લક્ષ્ય કરતા ઇન્દ્રિય આનંદ, અને અંદરમાં સ્વભાવનું લક્ષ્ય કરતા અતિન્દ્રિય આનંદ. આનંદ બે પ્રકારના. એ ભગવાન, આ બધું સાચું નથી. હા, અરે ઇન્દ્રિય આનંદ આનંદ છે જ નહીં, અરે ત્યાં આનંદ જ નથી. પ્રભુ ખ્યાલ આવે છે? આકુળતા, કશાય, રાગ દ્વેષ, ભય, સૌથી પહેલા તો ભય છે કે નહીં? ભય, વયું ન જાય, છૂટી ન જાય, બધા બન્યા રે, કોઈનો વિયોગ ન થાય, અરે બધા બન્યા, ધ્યાન રાખો, અરે તબિયત નું જાય, અરે આમ કરો, અરે આમ. બોલો જલ્દી શું છે? બોલો. જેને પોતાના આત્માનો વિશ્વાસ નથી, જે પોતાને ભગવાન નથી જોતો, એ કોઈને ભગવાન નહીં જોઈ શકે. જે પોતાને સહયોગ સહિત જોવે છે, એ બધાને સહયોગ સહિત જોવે છે. જેને સહયોગનો ભરોસો છે, એ સહયોગાધીન છે, એને સહયોગને રાખવા છે. એ સહયોગ છૂટી ન જાય એનો ભય રહે છે. સહયોગ છૂટી જાય તો અપાર આકુરતા થાય છે. કેમ થાય છે? કારણ કે પોતાના આત્માની ખબર નથી, પરમાત્મ તત્વની ખબર નથી, જાયક ભાવની ખબર નથી, અકર્તા સ્વભાવની ખબર નથી, સ્વપરની ખબર નથી. અરે આ તો સહયોગ છે પ્રભુ, આ તો ઉદયાધીન છે, આ તો એનો કાર લઈને આવ્યા છે. આ શરીર સહિત બધા જ સહયોગ એનો કાર લઈને આવ્યા છે. જે સમય એનો કાર પૂરો થશે, એનાથી એક ક્ષણ માત્ર વધારે આપણે સહયોગને રાખી નહીં શકીએ. અરે આપણે શું ચક્રવર્તી આમ ઇન્દ્ર તીર્થંકર જીનેન્દ્ર ભગવાન પણ એ સહયોગને તારા સાથે રાખી નહીં શકે જયારે એનો કાળ પૂરો થશે. બોલો, આવો વિશ્વાસ આવે છે? હા, સાંભળવામાં તો બહુ ગમે છે. વિશ્વાસ આવવો જોઈએ. આ દેહ કાલે છૂટતો હોય તો હમણાં છૂટે, અને છૂટે શું? આ છૂટો દેખાય છે, આ સંયોગો છૂટા દેખાય છે, આ પર્યાય એક સમયની ઉત્પાદ વાળી દેખાય છે. કઈ પર્યાય નું અહમ કરું, કઈ પર્યાય ના બલ પર પોતાને મહાન માનું, કઈ કયા સંયોગો નો ભરોસો કરું? પ્રભુ અહિયાં જાયક ભાવ કેવો છે? જાયક ભાવ અહેતુક. જલ્દી ત્રણ શબ્દ તો બોલવા પડશે, જલ્દી. અહેતુક, અતિન્દ્રિય અને અપ્રભાવ. અપ્રભાવી હીરાનું ઉદાહરણ તો બહુ ચાલ્યું ને, હીરાનું ના યાદ છે કે ભૂલી ગયા? હીરો કિચડમાં પડી ગયો તો ચાલતા બનશે? બોલો મમતાબેન. હીરો કિચડમાં પડી જાય, હીરો રસગુલ્લો નહીં, બોલો રસગુલ્લો પડી જાય તો 10 રૂપિયાનું રસગુલ્લો ગયું, વાંધો નહીં. બીજું આવી જશે. હીરો કિચડમાં પડી જાય, એક કરોડ નો બીજો આવી જશે. બોલો ના, અરે શું બોલો છો? 1 કરોડ નો હીરો ક્યાં પડી ગયો? કિચડમાં. અરે કિચડમાં પડ્યો, હવે બોલો જલ્દી. મુખ્ય કોણ જલ્દી. શુદ્ધ જ્ઞાન ચાલુ થઈ ગયું. હવે કિચડમાં પડ્યો તો નજર ક્યાંય નહીં જાય, ક્યાં છે? વયો ન જાય કે આમ તેમ. બોલો જલ્દી, જ્યાં સુધી ન લો ત્યાં સુધી દ્રષ્ટિ ક્યાં? હવે બીજું બધું ગૌણ કરવું પડ્યું કે થઈ ગયું? અરે બોલો જલ્દી, ગૌણ કરવું પડ્યું કે થઈ ગયું? દ્રષ્ટિ ક્યાંથી હટતી નથી, જ્યાં સુધી લીધો નથી દ્રષ્ટિ હટતી નથી. ક્યાંય વયો ન જાય, ભય ન જાય, ખોવાઈ ન જાય, આમ તેમ ન થઈ જાય, કોઈના હાથમાં ન આવી જાય. પેલા તો કેસુ ને, બધાને કેસુ ને, જઈને પડી ગયો. બોલો જલ્દી, ફ્રેન્ડ થી પડી ગયો તો એને મારવા દોડશું ને? ગોતવા જ. અરે ગોતો ને, દ્રષ્ટિ નહીં છૂટે ત્યાંથી. અને હાથમાં કિચડમાં હાથ લાગશો? કિચડ ગોણ, હીરો મુખ્ય, જલ્દી. કિચડ ગોણ, અરે કિચડ શું? કાદવ વિષ્ટ. અરે અમારે જમવા જવાનું છે, શું યાર વિષ્ટા હોય તો પણ જલ્દી. બધું ગૌણ અને અપ્રભાવિત, અતિન્દ્રિય, અહેતુક, આ નિરપેક્ષ શુદ્ધ છે કે નહીં? વિશ્વાસ કોના ભલે હાથ નાખ્યો? જલ્દી તો બોલો. વિશ્વાસ ના, નિર્ણય ના બળ કે હીરો કિચડમાં આવ્યા. હજાર વર્ષ પડ્યો રે તો નહીં પડ્યો, હજાર વર્ષ તો શું, એક મિનિટ પણ નહીં પડ્યો રે. ગમે તેટલો કાળ પડ્યો રે તો પણ હીરામાં રંશ માત્ર પણ કિચડ નો પ્રવેશ. હવે બોલો, આપણે અનંત કાળ થી આ મોરા દ્વેષ, આ દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ ના કિચડમાં લાગતું છે, લાગે છે આપણે કિચડમાં પડ્યા. બોલો અરે અમે નાઈ ધોઈ, શું કિચડમાં વાત શું કરો? જોવો તો ખરા કપડા અપ ટુ ડેટ, ક્યાં લાગે છે? બોલો જલ્દી. ચૈતન્ય હીરો આ બધાની વચ્ચે હોવા છતાં પણ ના એમાં કોઈનો પ્રવેશ. જલ્દી બોલો, થયો છે? નથી થવાનો અને થતો એવો અંદરમાં ચૈતન્ય તત્વ મુખ્ય થશે. સમસ્ત પર પદાર્થો ગોન થઈ જશે, દ્રવ્યની દ્રષ્ટિ થઈ જશે, પર્યાયમાં આનંદ આવશે, અને પ્રમાણનો અને નય જ્ઞાનનો જન્મ થયા વગર રહેશે નહીં. એવા નય અને પ્રમાણ જ્ઞાનનો જન્મ આપણા બધાના જીવનમાં જલ્દી જલ્દી થાય એવી મંગલ ભાવના સાથે 2 મિનિટ બધાએ બેસવાનું છે. એક ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ કરવા માટે રીલાબેન અહીંયા આવે છે, માઇક એમને આપું છું. પહેલા આપણે એક જીનવાની સ્તુતિ કરી લઈએ. નિજ નિધિ નિજ મે બતાઈ, વિશ્વ કે લિયે જીન વાણી માત કો વંદના શત બાર, ઇસ કે લિયે જીન વાણી માત કો વંદના શત. બોલો ને કાન મે નિત્ય બોધિની દ્વાદશાંગી પરમ કારી જીનવાણી.